ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮರಮುದ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯೆ ಭಾವ ಸಂಭವ ಭೀತಿ ಭೇದನಂ ಸುಖ ಸಂಪಾತ್ ಕರುಣಾನಿಕೇತನ ವ್ರತದಾನ ತಪ ಕ್ರಿಯಾಫಲಂ ಸಹಜಾನಂದ ಗುರುಂ ಭಜೆ ಸದಾ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯೇ ಮುಕ್ತಪತಯೇ ಆನಂದಪತಯೇ ನಿರ್ಭಯತಾಪತಯೇ ಶ್ರೀರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ. ಸರ್ವೋಪರಿ ಸರ್ವಾವತಾರಿ ಸರ್ವಪ್ರಕಾಶಕ ನಿಯಾಮಕ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವತೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವ ಕಾರಣ ಕಾರಣ ಪರಮ ಧ್ಯೇಯ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ನಮೋ. ಪ್ರಾಣಾಧಾರ ಪ್ರಾಣನಾಥ ಪ್ರಾಣ ಪ್ರಿಯ ಪ್ರಿಯವರ ಸುಖಕರ ದುಃಖಹರ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ನಮೋ ನಮಃ. ಏಕಾಕಿ ವನವಾಸಿ ಕಂದ ಫೂಲ ಫಲಾಸಿ ಮಹಾಕರುಣಾ ನಿಧಾನ ಅತಿ ಕೃಶತನು ಬಾಲಮುನಿ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದದಾಯಿ ದಿವ್ಯಾನಂದ ಮೂರ್ತಿ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ ಅಸ್ಮಾಕಂ ಆದಿ ಗುರು ಸರ್ವ ಪರಮಹಂಸ ಮುಖ್ಯ ಅಖಂಡ ಹರಿ ರೂಪ ನಿಮಗ್ನ ಮಹಾಸಮರ್ಥ ಸರ್ವ ಪರಮಹಂಸ ಮುಖ್ಯ ಪರಮದಾಸರೂಪ ಸಾಧು ಸೇವಕ ಸದ್ಗುರು ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ. ಸತ್ಸಂಗ ಮಾತೃ ಸಾಧುತಾ ಮೂರ್ತಿ ಹರಿಗುರು ತುಲ್ಯ ಶ್ರೀ ಸದ್ಗುರು ಮುಕ್ತಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಕವಿವರ ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ಪಂಡಿತ ಪ್ರವರ ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಮುನಯ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ವಚನ ಮೂರ್ತಿ ಭಾಯಾತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸ್ನೇಹ ಮೂರ್ತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮ ಸಖಿ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ತ್ಯಾಗ ಮೂರ್ತಿ ಸದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಶ್ರೀ ಹರಿ ಸಮರ್ಪಿತ ಸರ್ವ ಪರಮಹಂಸೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಶ್ರೀಮದ್ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಗ್ರಂಥ ಲೇಖಕ सद्गुरु श्री आधारानंद मुने नमो नमः। ग्रंथ शोत्रु भक्तराज श्री दादा खाचरादिभ्य नमो नमः। मम गुरुवर श्री राधारमण स्वामीने नमो नमः। सर्व प्रकट सद्भ्यो प्रकट सद्गुरुभ्यो प्रकट हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 आसो वद 12 सोमवार तारीख 16-10-2070 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम भजन हॉल। आज वाघ बारस छे। आप सब कोई नो भाव थी स्वागत करू छु। वाला भक्तो, आवती काले धनतेरस छे અને પરમ દિવસે એટલે કે ચૌદશે, કાળી ચૌદશે 26મી શિબિરનો પ્રારંભ થશે તારીખ 18-10-2017। શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ। મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ આપનો આદેશ હોય તો આરંભ કરીએ, આહુતિઓ આપીએ। આદેશ પૂર 19મું આપણે આવ્યા મંગલાચરણ।
श्री हरि हरि जन संत को सुख ही देन अपार,
प्रगट भये यह भूमि पर
वंदत्वार ही वार, करुणा कृपा दयालता जितनी कहावत जो ऐसे गुण अपार की मूर्ति बन आए सो, मूर्ति बन आए सो।
आप समझी गया हो तो पछी हूँ आगल जाऊं, न समझाणो। સ્વામી મંગલાચરણમાં એવું કહે છે કે હે વાલા મહારાજ, હે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ આપ, બધા એ સંતોને અને હરિભક્તોને અપાર સુખ દેવા જ માટે આ ભૂમિ ઉપર પ્રગટ થયા છો, હું આપને વારંવાર વંદન કરું છું। આપ કરુણા કૃપા દયાળુતા જેટલું કાંઈ કહેવાય છે એવા એવા તમામ અપાર જે ગુણો છે એની મૂર્તિ બનીને આવ્યા છો। સાક્ષાત ગુણોનું મૂર્તિ મંત સ્વરૂપ કરુણાદિનું એવી વાત કરી સ્વામી। શ્રીહરિ માક્ષરથી આસો માસ સુધી ગઢપુરમાં રહ્યા અને હરિભક્તોને પોતાની દિવ્ય અલૌકિક મૂર્તિનું દર્શન આપ્યું અને મહાસુખ આપ્યું। ભક્તોએ મહારાજના સ્વરૂપનું ખૂબ સુખ લૂટ્યું, ખૂબ દર્શનનું સુખ લૂટ્યું, લીલાનું લૂટ્યું, લટકા મટકા વગેરેનું મહાસુખ લૂટ્યું। ભાગવત તથા પુરાણોની કથા મહારાજ ગઢપુરમાં કરાવતા હતા પોતે સામાન્ય માણસની જેમ શ્રોતા બનીને આ બધા ગ્રંથોને વક્તાઓના મુખથી સાંભળતા, વક્તાનું પૂજન કરતા, આરતી કરતા, પલોઠી વાળીને મહારાજ બેસી જતા કથા સાંભળવા. વક્તાને બહુ માન આપતા, એમને ઉચેત ગાજી જગ્યા બેસાડતા, પોતે સામાન્ય શ્રોતા બનીને કથા સાંભળતા હતું. પ્રભુનું પ્રભુપણામાં ભક્તપણું મને તમને શીખાડવા. આ શીખવા જેવી બાબત છે. એકવાર માણસને મોટપ મળી જાય, પદવી મળી જાય, ગાદી મળી જાય, પછી હેઠો ન બેહી શકે. એને એનું સ્ટેટસ એવું જ લાગે. પછી એને જો જરાય ઈંચે હેઠો ઉતારો તો એ એટલો બધો ખીજાઈ જાય. આ પ્રોટોકોલ ભંગ કરો છો તે મારાથી નહીં સહન થાય, હું ગાદી મૂકીને ભાગી જઈશ, એમ કે. જ્યારે પુરુષોત્તમ નારાયણ તો ગાદીને પરણેલા નહીં ને, એની વાહે ગાદીઓ લબડે એટલે એ તો ભગવાન કહેવાય. સામાન્ય માણાની જેમ વક્તાને મોટો આદર માન સન્માન આપીને કથા સાંભળ્યા જ કરે છે. બોલો, સાંભળ્યા જ કરે. આજકાલ મારા જેવાને થોડુંક આસન નીચું ગોઠવાઈ ગયું હોય, થોડોક તકિયો નાનો આવી ગયો હોય, થોડુંક અપસેટ થયું હોય તો આખો ચહેરો બહેરો બધું ફરી જાય ને પછી હરખું મારે પ્રવચન ન થાય. બોલો, ગડબડ ગોટાળો થઈ ગયો. આટલા બધા અમે લોકો આ દેહમાં, ગાદીમાં, તકિયામાં, અમારા સ્ટેટસમાં હલવાઈ પડેલા માણસો હોઈએ, છતાંય તમારે અમને મોટા માનવા પડે. કેમ જે તમારી એવી કઠણાઈ છે, નસીબ તમારું એવું, એમાં અમે શું કરીએ. ભાગ પ્રમાણે હોવ ને ભૂત વળગે. પણ મહારાજ તો મહારાજ છે, મહારાજની વાત જ જુદી. અને જે કોઈ મોટા ખરેખર રિયલી હોય, પદ પ્રતિષ્ઠા વિના પોતાની પર્સનલ મોટપથી મોટા હોય, એની વાત જુદી હોય. એ અલગ હોય, આખી મૂર્તિ જ અલગ હોય. આ એની છટા, એની વાત, એનું નિર્માનીપણું, એને એનું નિર્બંધપણું, એનું અનાસક્તપણું, એનું આત્મપણું, બ્રહ્મપણું, અક્ષરધામપણું, હરિમાં નિમગ્ન રહેવાપણું, બધું આમ ન કલ્પનામાં આવે એવું દિવ્ય અને અલૌકિક હોય, એવાને તો વંદન કરીએ. એ તો હેઠા બેઠા હોય તોય હું, ને ઊંચા બેઠા હોય તોય શું, ને એની પાસે પદવી, ઓફિસ, સત્તા, સ્ટેટસ, કહેવાતી આબરૂ, આ લોકની મોટપ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ તો ભગવાનની મોટપે મોટા છે. એવાને જ ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિ દાનમાં દે છે, બાકીના જે જોતું હોય દઈ દે છે. લેર કરો, અનંત કોટી બ્રહ્માંડમાં અનેક પદવીઓ છે, અનેક વિભૂતિઓ છે, અનેક સ્થાનો છે, અનેક પ્રકારના માનો છે. જેન જે જોઈ લઈ જાઓ, જેને મારી મૂર્તિ જોતી હોય એ મારી પાસે આવો. આવો ચોખ્ખો હિસાબ શ્રી હરિજી મહારાજનો છે. વાલો મારો પુરાણોની કથા કરાવ્યા કરે અને પોતે સાંભળ્યા કરે છે. એને કાંઈ મનમાં એવું નથી કે હું કોણ, અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ, અને મારે આવા પુરાણો સાંભળવાની હું, એને એવું કાંઈ નથી. એની વાહે કોકને ચગીત ચગીત ફગીત ફગી, એ બચારાને ગમન ચડી ગયું છે, પુરાણ હું સાંભળવાના આપણે. લે અલ્યા ભલામણા, સ્વામિનારાયણ પ્રથમના ત્રીજામાં કહે છે કે ભગવાને જે જે અવતારે કરીને જે જે લીલાઓ કરી હોય તેને સાંભળવી, યાદ રાખવી, સંભાળી રાખવી. આપણા બાપની આજ્ઞા નહીં આપણે ગણવાની, નહીં નર્યા બાપને જ ગણવાના. હા બાબુ, આજ્ઞા હામું કાંઈ જોવાનું જ નહીં. અને આજ્ઞાના અર્થઘટન જેને જેમ મન ફાવે એમ હવે ઠોકી પાડવાના. ભગવાનનો આત્મા કેટલો દુભાતો હશે કે એ ગધેડાઓ, અભિમાન ઓછું રાખો, મારા કારણે તમે આટલા બધા અભિમાની ન થઈ જાઓ. હું તમને મળ્યો છું એ તમને અહંકારી અભિમાની બનાવી દેવા સારું નહીં મળે. એટલે આ મારા સર્વોપરીપણાની, મારી પ્રાપ્તિની આવી દુર્દશા આવી. મેં તો જાણ્યું હતું કે મારો મહેમાન, મારું સર્વોપરીપણું, મારી પ્રાપ્તિ તમને થશે એટલે તમે કુણા માખણ જેવા ને હવમાં મારું દર્શન કરનારા થઈ જાઓ. એને બદલે તમે તો મારો ચોકો અલગ કરી નાખ્યો, હાવ પોપડું નોખું વગાડ્યું, હજ તમારી ભલી થાય. આ હું હોય છું તમને ચિદ અચિદ સર્વનો હું સ્વામી સર્વમાં રહ્યો છું. અવતારનો અવતારી બધા અવતાર મારા છે. મારાથી કાંઈ અલગ નથી, મારાથી કાંઈ જુદું નથી, મારું જ બધું છે, મારાથી કશું બહાર નથી. તમને આ શું ધૂન ચડી? આ બધું ક્યાંથી જ્ઞાન આવી ગયું? એટલે તમને તમે મારું તારું કર્યું ને એમાં મને મારું તારું કરવા બેઠ દીધો? હું બધાનો એક જ છું અને બધું મારા એકનું જ છે. ભાગલા ક્યાં માંડ્યા પાડવા? બધામાં હું અને હુંમાં બધું. આ ખરેખર મારું સર્વોપરીપણું છે. અદભુત વાત છે. પુરાણોની કથા સાંભળે છે મહારાજ બેઠા બેઠા. એક હરિભગત વડોદરામાં કારલીબાગ મંદિરે દર્શને આવતા હતા. મેં પોલો ગ્રાઉન્ડમાં ભાગવતના દસમ સ્કંદની કથા કરી હતી. એના પહેલાં હરિભગત મને ભાવથી પગે લાગતા હતા, રોજ આવતા હતા. મેં ભાગવતની કથા કરી દસમ સ્કંદની, પછી ભગત મને પગે લાગતા બંધ થઈ ગયા. પછી મેં ખબર કઢાવી કે આ ભગત કેમ હવે હરખું હામું જોતા નથી, પગે લાગતા નથી. પૂછ્યું ત્યારે એણે કીધું કે અમે તો સર્વોપરી ભગવાનને માનનારા, ભાગવતની કથા કરે અને અમે પગે ન લાગીએ. એનું નામ બામ બધું દઉં, પણ હવે આપણે નામ દઈને શું કામ છે? આ કમાલની કથા. હવે સ્વામિનારાયણ ભગવાને આખી જિંદગી ભાગવત સાંભળ્યું, તાર પગે કેમ એને લાગતા છે? ખરેખર તો એને એને ભગવાન જ ન માનવા જોઈએ. અને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વર્ષો વર્ષ દસમ સ્કંદને એકવાર તમારે વાંચવો સાંભળવો. હવે મેં કથા કરી તો મારે તો સામું જો તો બંધ થઈ ગયો. અને તમે બધા સામું જોઈને બેઠા છો. તમે કયા નરકમાં જાઓ ખબર નહીં, અને એ કયા ધામમાં જાય ઉપર વાળો જાય. છે ને બધું વિચિત્ર વિચિત્ર. ભગવાનને દાંત બહુ આવે કે મારા બેટા એ ગોટાળા ઉભા કર્યા ને મારી વાહે. મેં કાંઈ કહ્યું જ નહોતું, એવા ગોટાળા ઉભા કર્યા. બોલો એની મેળે મેળે. અમે સર્વોપરી ને, અમે શ્રેષ્ઠ ને, અમે બધા કરતા ડાયા ને, અમારી પાસે જ કલ્યાણ છે ને, અમે જ ભગવાનને સમજીએ છીએ, બીજા કોઈને કાંઈ ખબર જ પડતી નથી. આ અહંકારમાં ને અહંકારમાં ક્યાં પૂગ્યા, કાંઈ માપ ન રહ્યું. બોલો અક્ષરધામ તો વાહે રહી ગયું, એની હોહરા ક્યાંક આગળ વધારે ઓલકોટ નીકળી ગયા. જીવ તો જાતનો જીવો. ભગવાનની કૃપા જો હખણો મરે તો, બાકી આમ ગુડાય તોય માપ બારો ને આમ ગુડાય તોય માપ બારો. એને કોઈ દી બિચારાને માપ મેળ રહ્યું જ નથી. બોલો પુરુષોત્તમ દયા કરીને જો આપણને પકડી રાખે, માપમાં રાખે, તો આપણાથી ભગવાનની સમજણમાં હલાય. બાકી આપણી સમજણ માલકર ગલાય ગલાય ને ગલાય. બોલો આનું શું કરવું? હવે એ પગે નથી લાગતા, હજી નથી લાગતા. આપણે તેનું કલ્યાણ બગાડ્યું ભાગવતની કથા કરી. આ હકીકત કહું છું, સંતોને ખબર છે. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં રહ્યા છે, પુરાણોની કથા સાંભળે છે. શ્રીહરિએ ગઢપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પત્ર લખી સંતોને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો વડોદરાથી ગઢપુર આવ્યા. પછી શ્રીહરિના પૂછવાથી મુક્તાનંદ સ્વામી શ્રીહરિને વડોદરાની વાતો કરતા હતા. શ્રીહરિ જેટલી વાત પૂછતા મુક્તાનંદ સ્વામી એટલી જ વાત કહેતા, પૂછ્યા વિના કહેતા નહીં. બહુ ડાપણ નહોતા કરતા. પૂછે કે, અને પાછું હાવ એવું જ નહીં કે પૂછે તો જ હું બોલું. ક્યારેક વગર પૂછે પણ કહેતા હતા. કેટલીક મહત્વપૂર્ણ વાતમાં મહારાજ મને પૂછે તો હું કહું, નહીં તો ન કહું. આમ પોતે હજળ નહોતા થઈ ગયેલા. મહારાજના ધ્યાન ઉપર આ વાત લાવવી પડે. એમ નિર્માની થઈને હામે હાલીને મહારાજની પડખે ચડીને કહેતા કે મહારાજ આવું છે અહીંયા. અને પછી ડાપણનો કહેવાય, આને જરૂરિયાત કહેવાય. મુક્તાનંદ સ્વામી વાત કહેવાની બંને રીતને જાણતા હતા કે કઈ વાત પૂછે તો કહેવાય અને કઈ વાત પૂછ્યા વિના પણ જણાવી દેવાય. કઈ વાતની રાહ જોવાય કે મારી પાસે આવીને પૂછે ત્યારે હું કહું, અને કઈ વાત આપણે હામેથી હાલીને જ્યાં હોય ત્યાં જઈને નિર્માનીપણે સમય માગી બેહીને વાત કરાય, એની બધી મુક્તાનંદ સ્વામીને ગમ હતી. ઘણાને આવી કાંઈ ગમ જ પડતી નથી, ગઢા થઈ જાય તો એ કાંઈ ખબર ન પડે. આવો છે કોઈક એક બાજુ બે જણા ઊભા વાત કરતા હોય ત્યાં આપણે જવાય નહીં, એ થોડાક એક બાજુ ક્યારે ગયા હોય તોય ઘણા ન્યા પગે લાગવા આવે, જય સ્વામિનારાયણ સ્વામી, પાછા વૈયા જાય તોય વાંધો નહીં, પાછા ઊભા રહે તઈ આપણને થાય કે હજ થઈ ગયો. આપણે ખબર છે ખોપાળામાં એકવાર બધા સંતો આમ પાછળ વંડામાં જઈને બેઠા હતા આપણી મિટિંગ કરીને, એમાં ઓલા ભગત આવ્યા ત્યાં આવીને દંડવટ કરવા માંડ્યા. અમારે એમ કે દંડવટ કરીને વૈયા જાહે, અમે ઘડીક બધા મૌન બેઠા કારણ જે અમે મિટિંગ કરતા હતા. પછી એ તો આવીને પાછા હાવ પગે લાગ્યા બધાને અડી અડીને, કીધું પગે લાગીને વૈયા જાહે. પછી તો પાછા બેસી ગયા. પછી અમે બધા મૌન રહ્યા પણ એ કાંઈ ઉઠ્યા નહીં. એને એમ થયું કે હું આવ્યો એની અદબ રાખેશ બધા. એને તોય ખબર ન પડી કે આ લોકો કાંઈ કાંઈ એકાંતે કામે બેઠા છે, આપણે અહીંથી હેલું જવાય. પછી અમે કીધું કે અમે થોડાક એકાંતમાં અહીંયા મિટિંગમાં બેઠા છીએ તો વાંધો નહીં. મહારાજ મહારાજ કીધું, અમે અમારી વાત કરવા એકાંતમાં. હા હા વાંધો નહીં કરો. મહારાજ મહારાજ સ્વામિનારાયણ. પછી કીધું હવે શું કરીશું. પછી એક સાધુ ને મારે ઈશારો કરવો પડે. સાધુ ઉભા છે ને બાવડું પકડ્યું, હાલો ને ભગત આપણે એની કર તો હાલો એની કર કાઢ્યા તારે મેળ પીડ્યો. બોલો તમારામાં ઘણા એવા છે મને ખબર છે. એની બાએ ને એના બાપાએ માત્ર મોડલ બહાર પાડ્યું, બાકી કોઈ કલર બલર રંગ રોગાર ન કર્યો. બોલો હરામ જો કઈ શીખવાડ્યું હોય તો એને એ ન ખબર પડી કે છોકરાને અનેક વિધ સંસ્કાર આપીને સંસ્કારી બનાવવા પડે. એ ન ખબર પડી, છોકરા બનાવવાની ખબર પડી, છોકરાને સંસ્કારી બનાવવાની ન ખબર પડી. હવે એવી રીતે તો ભેંસો પાડાને જન્મ આપે છે. શું ફેર પડ્યો એમાં? કુતરા ગધેડા બિલાડા બધા જન્મ આપે જ છે ને. જન્મ આપવા માત્રથી મા બાપ થઈ જવાય છે? કાંઈક એનામાં સંસ્કાર તો આપો. મને જો આ છોકરાઓના મા બાપને ધન્યવાદ દેવાનું મન થાય. આ બધા આવડ્યા આવડ્યા અત્યારમાં હવારના પોરમાં આવીને આ સાગર સાર કથામાં બેઠા છે, કમાલની વાત છે. આ કથા તમારા જેવા સમર્પિત હોય વૃદ્ધને કામની છે. આ યુવાનિયાઓને હજી આ કથાને વાર છે. ત્યાં તો નાના નાના બાળકો પણ આખી કથામાં ભવ્ય કલાક બેહી રહેશે. મને ખબર છે કાલે સાંજે મેં 9:15 કથા શરૂ કરી, 11:30 સુધી 3 કલાક આ છોકરા આમને બેહી રહ્યા હતા. આપણે તો આમાં કાંઈક સમજીએ, એ શું સમજતા હશે? તોય બેઠા રહ્યા. મેં પવિત્ર સ્વામીને પૂછ્યું, મેં કીધું પવિત્ર સ્વામી મને બહુ એક વાતનું આશ્ચર્ય લાગે છે ઉતારે જઈને, કે આ નાના નાના બાળકો મેં જોયું મારા પહેલાં આવી ગયા હોય એટલે ઓછામાં ઓછા 3 કલાક થયા. 3 કલાક સુધી એક આસને એ છોકરા એમને બેહી રહે છે. મેં કીધું એનું શું કારણ હશે? મને કે એના મા બાપ. મેં કીધું એના મા બાપને હું પગે લાગું છું. મને કે એના મા બાપ છોકરાના મન કે વખાણ કરવામાં છોકરામાં છે ને એના મા બાપને જુઓ. એના આ સંસ્કાર છે. અને કોઈક છોકરામાં કુસંસ્કાર હોય તોય એમાં એના મા બાપને જ જોવા, છોકરા તો છોકરા છે. જેવું ઘડો એવું થાય બાળક, પથ્થર પથ્થર છે, લાકડું લાકડું છે, તમે જેવા કારીગર હો એવી એમાંથી મૂર્તિ બને. વાંક માત્ર કારીગરનો જો મૂર્તિ બગડી હોય તો પછી કોક જગ્યાએ પથ્થર ખરાબ આવી જાય, લાકડું ખરાબ આવી જાય, અપવાદ તો બધે હોય. શું સમજાયું હોય છે આ લોકોને? આ લોકો પેટમાં હશે તેથી સંસ્કાર સિંચાય છે. તેદી એની માતાએ કથા સાંભળી છે એટલે આવડા બેહી એકે છે, નહીતર કથા અને કીડીઓ બે હરખું, કોઈ કીડીઓમાં બેહે ને કોઈ કથામાં બેહે. અઘરું છે. ગયડા ગયડા ને હારા હારા માણા પણ બે બે કલાક ત્રણ ત્રણ કલાક આવી સારભૂત કથા સાંભળી ન ઓકે. અમને ટીખળ બીખળ હાલતા હોય તો બધા સાંભળે. જેટલું સમજતા છે એટલું. આપણે એવું ન કહેવાય કે નથી સમજતા, કેમ જે ભક્તપણાને કોઈ ઉંમર નથી, ઉંમર દેહને છે, ઉંમર દેહને છે. અને દેહ ભગત નથી, ભગત આત્મા છે. અને આત્માની ઉંમર નથી, ન જાણે કેટલા જન્મથી એ ભગત હશે. બહુ જૂના ભગત ગણાય ને. મુક્તાનંદ સ્વામીને બહુ વિવેક હતો, બહુ વિવેક. એમ થાય ભણેલા સંત, બ્રાહ્મણ કુળમાં જન્મેલા, વળી એના માતા પિતા કથા પૂજા સેવામાં બાવાજીનું કામ કરતા, એટલે બધા પ્રકારના માણસવારે સંબંધ, બધી રીતિ ભાતી વિવેક વિનય એનામાં આવી જાય. આ થોડા ખેડુ હતા, તે સવારે રોટલો ધરબીન વાળીએ નાખો દી કામ કરે, ત્યાં ભાત આવે ત્યારે બે ચાર રોટલા ઠપકારે, પછી હાંજે ઘેરે આવીને મોઢું હાંડો વિસોળે, વિસળ્યું ન વિસળ્યું, પાછું તગારું ભરીને ખીચડું ખાઈને ફાઇંદ ફૂલાવીને હોઈ જાય. આમ આવું હોય ને પછી વિવેક વિવેકની બધી ઓછી ખબર પડે, કેમ જે બિચારાને કોઈ સંસ્કાર નહીં, કોઈને અરે કોન્ટેક નહીં, કાંઈ એવી વાત જ નહીં કે એમાં આ બધી મેનર્સ, આ નાના મોટા સદાચાર કે વિવેક વગેરે આવે, ક્યાંથી લાવે બિચારા? હાવ પશુ જેવું જીવન, ઢોર વાહે જ હોય, હવે એમાં શું આશા રખાય? પણ આ તો બાપા બધી રીતે એ રીતે કેળવાયેલા, એટલે વિવેકની મૂર્તિ હતા, બધી ખબર પડતી. આવું બધું શીખવું જોઈએ, છોકરાઓને શીખવાડવું જોઈએ, અને અમારે ચેલાઓને શીખવાડવું જોઈએ. ગુરુની અને મા બાપની આ ફરજ છે. ફરજ ચૂકે અને મોટો દોષ લાગે છે. સંતોની વાત સાંભળી શ્રીએ કહ્યું કે જે તમ જેવા સંતોની સેવા ભાવથી કરશે તેવું તેને ફળ મળશે. તમારા જેવા સંતો નિત ઘેર ઘેર જોળી ફરવા જાય, તમે આજથી જોળી માગજો. તમે જોળી ફરશો એમાં પણ ઘણીક વાત રહી છે, પણ તે કહેતા અમને સંકોચ થાય છે. સંતો, તમે ભિક્ષાવૃત્તિ કરજો, જોળી માગવા જાજો. આવી આજ્ઞા કરતા અમને સંકોચ થાય છે, કારણ કે આ ભૂમિ ઉપર અમે વારે વારે ક્યારેય આવવાના નથી. ચાહે તેવા મત મતાંતરના લોકો હોય તો પણ તેઓ જોળીમાં લોટ આપશે, ને એનું અમારા યોગથી, અમારા સંતોના યોગથી કલ્યાણ થશે. અમારો મહિમા જ્યારે કહેવો હોય ત્યારે સંકોચ બહુ થાય છે કે આ ભૂમિ ઉપર અમે વારે વારે ક્યારેય આવવાના નથી. અમે આવ્યા છીએ ને તમને ધામમાંથી લાવ્યા છીએ, તો થોડાક તમે હવે જીવના આંગણા સુધી, આમ આંગણા સુધી જાઓ. હવે નિર્માની થઈને ઠેઠ જીવ પાસે જાઓ, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવો અવાજ કરો. એ તો આપણે સુધી આવી શકે ના આવી શકે, હવે આપણે એના સુધી જાઓ, પછી ફરી વાર આપણે અહીં ક્યારે આવશું આ લોકોના કલ્યાણ કરવા? આવું બોલે છે. કેવું બોલે જો સંતો, તમે એને આંગણે ઉભા રહી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ જ્યારે બોલશો ત્યારે માણસ કોઈ સાધુ સંત આવ્યા છે એમ માની ચપટી ચોખા થોડો લોટ કાંઈક લઈને આવશે અને પછી એ જોડી આપવા માટે પણ સંતોની સન્મુખ ડગલા માંડશે. સંત સન્મુખ જેણે ડગ માંડ્યા એણે કલ્યાણ તરફ ડગ માંડ્યા કહેવાય. સંત મૂર્તિમાન કલ્યાણ છે. એ જેટલા પગલા ચાલે છે તેને એક એક પગલે એક એક યજ્ઞનું પૂર્ણ થશે. સંતો તમને જોડી આપવા એ જેટલા ડગલા ભરશે એટલા ડગલા પૂર્ણ. થોડાક એને ઝાઝા ડગલા ભરવા દેજો. તમે ઠેઠ ઘરમાં ન આવ્યા જતા ફળિયામાં ઉભા રહેજો. જેટલા ડગલા તમારા સન્મુખ હાલશે એટલા ડગલા એને એક એક યજ્ઞનું ફળ આપશે.
સંત કે સન્મુખ જીતના પાવું જોલી દ્વાર ભરહી જો જાઉં એક એક પાવું જગન જીતના જનકુ પુણ્ય હોવત હી તીતના સંત કે સન્મુખ જીતના પાઉં.
આ વાત છે. માટે જે દી સંત તમારે આંગણે જોડી માગવા આવે ને તે દી તમે હાથમાં જ્યારે બાજરો વગેરે લઈને સંતની સન્મુખ હાલજો. જેથી ઘરમાં ઉભા ઉભા પગલા કરાવવાની લાલચી એમ ન કહેતા સ્વામી અહીં અવતાર્યો સ્વામી અહીં અવતાર્યો તેથી તમે સ્વામી પાસે જાજો. એમાં તમને લાભ છે ડગલે ડગલે એક એક યજ્ઞનો.
તુમ સરીખે સંત હિ જોવું નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો શબ્દ સોવું જાગર એક વેર કરહી ઉચ્ચારા પાપ તેહી ચરણ લગત તેહી વારા. તુમ જો સરીખે સંત હિ જોવું
તમારા જેવા સાધુ જેને ઘેર જઈને એક વાર પણ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવો શબ્દ એક વાર જો બોલે છે ત્યારે તેના પાપ તરત જ બળવા લાગે છે. એ આખા ખોરડાના પાપ બળવા લાગે. નાના મોટા ઢોર ઢાકર કુટુંબ હાજા માંદા ગઢા બુઢા બધાના પાપ બળવા લાગે. હાજા ગાંડા બધાના. તમ જેવા સંત જયારે એને આંગણે બોલે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આ મહારાજ કે અમારા અનુભવની વાત છે. અમારે સાધુએ ખભામાં જોળી ક્યારેક નાખવી હો. લ્યો એક સ્વામી તો કે હું પટેલ કોઈ દી માગું નહીં. પટેલ નો દીકરો ભીખ માગે કે? એટલે પણ તમે હવે સ્વામી છો પણ આપણે મળે સ્વામી પણ પટેલ ને માગી નહીં કે? કમાલ કરીને કે મેં કીધું વાહ તમારું ગૌરવ વાહ તમારી મોટા મોરારી બાપુ આવ્યા હતા ને તેમ કહેતા માગે નહીં બાવો નહીં કે. માગવાનો આપણો ધર્મ બાવવાનો. માગવું જ જોઈએ કે સાધુ સંતો. લ્યો આનંદ કે પરમાણદા માણહે માણહે ફેર. ક્યાં વાત. કોને કઈ વાતનું અભિમાન રાખવું જોઈએ ગૌરવ રાખવું જોઈએ એ વિવેક હોવો જોઈએ. હા ગમે સાધુડા જોડી માગવાનો અમારો ધર્મ છે. ના પાડશો તો તમારે આંગણે આવશું નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પોતું મારી જો તમે તમારે આવું છે. વાલા ભક્તો જોડીનો મહિમા આવે શેનો શેનો મહિમા છે? આ જોડીનો ટીંગાટોળીનો નહીં. હા એક કોક જોડી માગવા ગયા હતા સંતો ભલે બચારે પાય પૈસો ભેગો કર્યો, 3 વર્ષ ત્યારે ફીજ લેવાય એવી સગવડતા થયેલી, નવું ફીજ લાવીને મૂકેલું. આ કે નારાયણ, અરે સજ્જિદાનંદ પ્રભુ, ફીજ સારું જ નહીં કેમ સ્વામી? તો કે આપી દો ને જોળીમાં. ત્યારે હરિભગત કે જોળી ફાટી નહીં જાય, અમે ટ્રેક્ટર લાવ્યા છીએ ને મૂકી દઈએ. આને જોળી ન કહેવાય, આને હોળી કહેવાય, હોળી કર્મની હોળી. આ ફાળો કરવાની વાત નથી, આ જોળી માગવાની વાત છે. ઘણા તો રીતસરનો કાળા કોપનો ફાળો ઉઘરાવે છે અને નામ જોળી એવું આપીને જોળીની પથારી ફેરવી, હાવ આબરૂ કાઢી જોળીની. આને જોળી ભિક્ષાવૃત્તિ આને ન કહેવાય, આને લોભવૃત્તિ કહેવાય ખુલ્લે ખુલ્લી. ઉત્તરાયણ નિમિત્તે જેટલું જગતમાંથી લેવાય એટલું કાંઈક બાના કાઢીને, પ્રોગ્રામ કરીને, પ્લાન ગોઠવીને, ગ્રુપો પાડીને ક્યાંય લેવાની શુદ્ધ પવિત્ર ભાવના હશે અંદર જીવના કલ્યાણની કોકને પણ. બાકી લોભ માથું મારી ગયો એમાં ના નહીં. ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી જોળી એ કાંઈક અલગ છે, એની રીતિ ભાતીને પકડી રાખવી પડે. આપણી રીતે ઘરના રૂલ્સ ગાલીને આખું આપણા સ્વભાવને કારણે બગાડી ન નખાય, પછી એમાં જીવના કલ્યાણ ખબર નહીં થાય ન થાય, આપણું તો પાકું. લોકોમાં તો ભાવના છે જ, આવા પર્વે કાંઈક દેવું એ તો આપવાના જ. હે સંતો, આપણું ઘર તો ભરાવાનું. પણ મહારાજ રાજી હશે કે થશે કે કેમ, એણે કયા હેતુથી કેમ જોળી માગવાનું કીધું છે એ તો થોડુંક જોવું પડે ને. પછી જોળી માગીએ તો ભગવાન રાજી થાય. ગ્રસ્તના આંગણે ઊભું રહેવું, નારાયણ હરે બોલવું, એ જે આપે એ પ્રેમથી લઈને આવતું રહેવું, આને જોળી કહેવાય. ઠેક સ્વગડતાને માટે તમે બીજું ત્રીજું વાહન કે આ તે હોય એની ના નહીં, પણ આટલું જ આપો ને, આ જ આપો ને, આટલું જ તમારે દેવું જ જોઈએ. 5 જણા એને દબાવે એવા પાસે હારે લીધા હોય ને, આ બધી આ જોડી કહેવાય. પાછા ટાર્ગેટ સોંપી દીધા હોય, તમારી એરિયામાંથી તમારે આટલા કરી લેવાના, ઉત્તરાયણ ઉપર આટલા લાવવાના, તમારે આટલા લાવવાના, ગમે નહીં લાવવાના. આને જોળી કોઈ કે લોભ તો મારો બેટો કેવા કેવા ખેલ કરાવે છે જુઓ તો ખરા. પછી કોઈને સમજીને પડતી નથી. પરોપકારના બાને લોભ ઘૂસી ગયો હોય ને એ મારો બેટો ઓળખાય જ નહીં. પાંદડાના જેવા જ રંગવાળો કાકીડો એમાં ઘૂસ્યો હોય તો આપણે કેમ ખબર પડે કે આ પાંદડું છે કાકીડો છે? મારા બેટા કાકીડા એ અસલ એવા જ આવે છે. એમ લોભ આપણા પરોપકાર જેવું જ રૂપ લઈને આપણા ઘૂસ્યો હોય, આપણને મારો બેટો પરોપકાર જ લાગે. પણ હાવ કાકીડો હોય, બોલો એ પાંદડું ન હોય, અડી તાર ભાગે તાર ખબર તારી જાય તો કાકીડો, તને શું લાગે મને પાંદડું લઈ ગયું. એમ લોભ એવો જ હોય, લાગે ઉપકાર. કોકના ભલાની વાત જાણે મનમાં સાચી હોય ને એવું લાગે, પણ એવું કાંઈ હોય નહીં. એ તો બહુ પવિત્ર હોય એને ખબર પડે કે આ તો હાળો દગો હશે. આમાં પહેલા હશે આરંભમાં કાંઈક સારું, પછી ફરી ગયું છે એની ખબર નીતરે. હે તમારા જેવા સંતો જેને ઘેર જઈને એક વાર પણ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એવો શબ્દ બોલે છે ત્યારે તેના પાપ તરત જ બળવા લાગે છે. આમ શ્રી હરિએ સંત સેવાનો જોળીનો અપાર મહિમા કહ્યો જીવના કલ્યાણનો. આ જીવના કલ્યાણની વાત છે. શ્રી હરિએ ગઢપુરમાં ફૂલદોલનો ઉત્સવ કરવાનું વિચારી સંતો હરિભક્તોને ત્યાં બોલાવી લીધા, કેમ જે ઉત્સવ કરવો છે ગઢડામાં ફૂલદોલનો. હરિભક્તો આવશ્યક ચીજ વસ્તુઓ પોતાને જરૂરી હોય તે બધું સાથે લઈને ગઢપુર આવ્યા. તે પ્રસંગે હરિભક્તોએ મંદિરના વસ્તુ પદાર્થ ન વાપરવા વિશે થોડીક વાત લખી છે ગ્રંથકારે, કે જેટલા નવા નવા હરિભક્તો હતા અને જેઓ સત્સંગની તથા સમયની રીતને સમજતા નહોતા, નવા હોય એટલે ન સમજે, એવા નવા હરિભક્તોને તે તે ગામના જે બધા જૂના હરિભક્તો હોય તેમણે સત્સંગમાં જે રીતે રહેવું જોઈએ તેવી રીત હેતથી સમજાવવી જોઈએ. નવા હરિભક્તને જૂના હરિભક્તોએ બધું સમજાવવું જોઈએ. મહારાજ વખતે તે હરિભક્તો સમજાવતા અને આજે બધા સમજાવે છે, સમજાવવું જોઈએ. જેમને મોક્ષનો પૂરો ખપ હતો એવા હરિભક્તો બીજા ભક્તો જેમ કહે એમ કરતા. એવું નહીં કે હરિભક્તો હરિભક્તનું નહોતા માનતા, નવા હરિભક્તો જેને સત્સંગ કરાવ્યો હોય એવા જૂના હરિભગત નું બધું જ માનતા હોય, ત્યારે તો એને સત્સંગ એના કહેવાથી કર્યો હોય, તો એને બધો વિવેક શીખવાડવો જોઈએ, એની ફરજ છે. મા બાપે જેમ બાળકોને, એમ જ આ જૂના હરિભક્તોએ નવા હરિભક્તોને પ્રેમથી વિવેક બધો શીખવાડવો જોઈએ. અને એ શીખવા માંગતા હોય છે, આપણે કહેવું જોઈએ પ્રેમથી, થોડાક એના માટે ખોટી થવું પડે. જેટલા બુદ્ધિમાન હરિભક્તો છે તેઓ યાત્રાનું સંપૂર્ણ ફળ મેળવવામાં કુશળ હોય છે. શેનું? યાત્રાનું, તીર્થનું ફળ મેળવવામાં કુશળ હોય, તેથી તેઓ ક્યારેય સંતો, ગુરુ અને ભગવાનનું મંદિર, તેમની કોઈ પણ વસ્તુ કે પદાર્થને ભોગવવાનો મનમાં ક્યારેય સંકલ્પ કરતા નથી. આવી જેની નિર્મળ બુદ્ધિ હોય છે તે બધા સંતોની, ગુરુની, હરિની અને મંદિરની સેવા કરવાની મનમાં શુદ્ધ ભાવના રાખે છે. સેવા કરવાની ભાવના, નહીં કે બધો લાભ ઉઠાવવાની. હરિભક્તો જ્યારે સેવા કરતા હોય છે ત્યારે ગુરુ અથવા સંત રાજી થઈને જો કાંઈક ભગવાનનો પ્રસાદ આપે તો ત્યારે તેને ઘણા આદરથી લે છે. એ વિવેક છે. આમ ગ્રંથકારે પ્રાસંગિક વાતો આપણને સમજાવી. ઉત્સવ પ્રસંગે દેશ દેશાવરના અપાર હરિભક્તો ગઢડામાં આવ્યા પુષ્પદોલોત્સવ માટે. તે સમયે શ્રીહરિ તે હરિભક્તોને સંતોનો સમાગમ કરવાના માટે વાત કરતા હતા કે સંતોનો સમાગમ ભગવાનના ધામ કરતા પણ અધિક છે, અધિક. આવું મહારાજ કહેતા, ભગવાનના ધામ કરતા સંતોના સમાગમનું મહાત્મય અમે અપાર જાણીએ છીએ, પણ બીજાને ત્યાંની લગારે માળાને ગમ પડતી નથી. મહારાજ આવું બોલ્યા, અમે સમજીએ છીએ કે ભગવાનના ધામ કરતા આ સાધુનો સમાગમ કરવો એનો મહિમા વધારે છે, પણ બીજા આમાં કાંઈ સમજતા નથી. ભગવાનની જેટલી વાત કહેવાય છે તે બધી સંતમાં નિવાસ કરીને રહીશ, ભગવાનની બધી વાત સંતમાં રહીશ, અને તેથી જ સંતો સૌથી અધિક છે. આવું મહારાજ બોલ્યા. ભગવાન કી જેતી બાત હી કહાવત હી જોવું, સંત મેં રહે નિવાસ કર, તિન કરી અધિક હી સોવું. હું બધાથી અધિક જાણું છું. ઘણા હરિભક્તને આવું થોડુંક મનમાં રહે છે, હું બધાથી અધિક જાણું છું. એમ જે સમજતો હોય તે બીજા હરિભક્તોને પણ એવું જ કરાવી નાખે છે, એને અજ્ઞાન પોતાનું ઘૂસાડી દે કે તમે બધા મારા જેવા સમજણા છો. સમજતું કોણ નથી? તો કે સાધુ સંતો કઈ સમજતા નથી. અધિક સમજો જાનત રહા તે ઓર કો આપ સમ દેખાતે. પછી શું થાય છે કે તીન કરી સંત કી મોટપ જેતી દેખે મેં લેશ ન આવત તેતી. તેને કરીને મુશ્કેલી એ થઈ કે સંતોની જે કાંઈ મોટપ છે તે એને હવે લેશ માત્ર પણ દેખાતી નથી, બંધ થઈ ગઈ. કેમ જે પોતે ડાયા ને જ્ઞાની થઈ ગયા, બધી એને ખબર પડવા માંડી, એટલે એને પોતાને એમ લાગ્યું કે મને બહુ ખબર પડે છે, આ તો બધું હું જાણું. આ સાગર સાર, મને તો પહેલે જ ખબર છે, આવશે આવશે, જોજો આવશે. ભલો આવ્યું ને, હું તમને કહેતો તી જ આવ્યું ને. તો આવું થઈ જાય જીવને, મહા મોટો ગોટાળો ઘૂસી જાય ને ખબર રહે નહીં. હે કે પછી આવું થઈ ગયા પછી તેણે કરીને તેને સંતોની જેટલી મોટપ છે તે બધી લેશ માત્ર પણ દેખાતી નથી, બંધ જ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય. તેવા લોકો સંતોની સાથે સેવા કરે, ભેળા રહે, તો પણ બરોબરિયાની સામાન્ય બુદ્ધિ જ રહે છે. એટલે આનું શું કરું? સેવા કરે કે ભેળા રહે, પણ કેવી બુદ્ધિ રહે? બરોબરિયાપણાની સામાન્ય બુદ્ધિ. સામાન્ય બુદ્ધિ જ રહેશે, કોઈ વિશેષ પોતાથી એમાં દેખાતું નથી. સંતોમાં થયા હરખા, પરંતુ બધા શાસ્ત્રો એમ કહે છે કે જેને જેવી ભાવના હોય તેનો તેવો મોક્ષ થાય છે. મહારાજ કે એ બરોબરિયાપણું કરી નાખશે, સામાન્યપણું કરી નાખશે, તો એનું કલ્યાણ સામાન્ય થાય. ભગવાન ભગવાનના સંતોમાં મહાનતા દેખશે, પોતા કરતા ઘણી વિશેષતા અને શ્રેષ્ઠતા જોશે, માનશે, સ્વીકારશે, તો ઘણું મોટું કલ્યાણ થશે. આમ શ્રીહરિ ઘણી ઘણી વાતો કહેતા હતા. ફૂલદોરના ઉત્સવમાં આવેલા બોટાદના ભગા શેઠ વગેરે હરિભગત ભેગા થયા ને એણે વિચાર કર્યો કે માળું આપણા ગામ બોટાદમાં એ કઈ ઉત્સવ થયો નથી, હે કે શ્રી હરિએ આપણા ગામ બોટાદમાં કઈ ઉત્સવ કર્યો નથી, માટે શ્રી હરિને વિનંતી કરીએ, પરંતુ પ્રથમ આપણા ગામ ધણી હમીર ખાચરને મળીએ હો, કેમ જે મુખ્ય માણસની મરજી લોપી જેટલું કરીએ ને એમાં દુઃખ આવે. પેલા મોટાની, ગામધણીની, અધિકારીની, નેતાની થોડીક મરજી લેવી પડે, એક અરજી કરવી પડે, રજા લેવી પડે, પછી વાંધો નહીં. આપણે મહારાજને તેડાવીને બોટાદમાં ઉત્સવ કરાવવો હોય તો ગામધણી દરબારને જરા આપણે કન્વિન્સ કરીએ. એમ જે ભક્ત સંતો અને હરિભક્તોની સાથે જેટલો હળીવળીને રહે તેટલો તેના હૃદયમાં અપરંપાર આનંદ દેખાય છે. હળીવળીને રહેવામાં આનંદ બહુ છે. તો જે કોઈ સંત હોય, હરિભગત હોય, જે હોય તે જો સંતો હરિભક્તો સાથે હળીવળીને રહે ને તો એના હૃદયમાં આનંદની અલૌકિકતા દેખાય આવે છે. અને જે અતુડો એકલો એક બાજુ પોતાની હોશિયારીમાં રહેતો હોય ને એને બિચારાને આનંદ કઈ આવે નહીં, હુકુ હુકુ રહે, લાંબો કાળ પછી એવું હાલે નહીં, એમાં જ ક્યાંક પરિણામ નવું જ આવે. જે ભક્ત બીજા સંતો અને હરિભક્તોથી જેટલો વધારે શ્રેષ્ઠ થવા મનમાં ચાહે છે, બીજા બધા કરતાં મન નીકળી જવું ને શ્રેષ્ઠ થઈ જવાનું જેને મનમાં ચડી ગયું છે, તે દિવસે દિવસે સત્સંગમાં એટલો ઘટતો જાય છે. આગળ જવાનું તો હોઈ ગયું, એ ભાઈ વાહે રહેવાના, ઉલટાના ઘટતા જવાના, અને તેના અંતરમાં સુખ રહેતું નથી. આ વાત આમ જ છે.
સંત હરિજન સે જીતના અધિક હોન મન જાત, સંત હરિજન સે જીતના અધિક હોન મન જાત, અરે સંત હરિજન સે જીતના અધિક હોન મન જાત, સંત હરિજન સે જીતના અધિક હોન મન જાત, દિન દિન ઘટી જાત તહી, દિન દિન ઘટી જાત તહી, દિન 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 રોજ રોજ ઘટતો જાય. આગળ જવાનું તો પડ્યું રહ્યું, દિન દિન ઘટી જાત તહી,
દિન દિન ઘટી જાત તહી,
અંતર હી સુખ ન રહા,
અંતર હી સુખ ન રહા,
એને અંદર સુખ ન રહે,
એને અંદર સુખ ન રહે.
જે ભક્ત સંતો અને હરિભક્તોની જેટલી વધારે મોટપ ચાહે તેટલી તેને મોટપ મળે છે, એમાં કાંઈ ફરક નથી. આમ વિચાર કર્યા પછી સૌ હરિભક્તોએ હમીર ખાચરને વાત કરી. આ બધી બોટાદના હરિભક્તોએ વાત વિચારી, આ બધી વાત એની છે. પછી હમીર ખાચરને મળ્યા ત્યારે હમીર ખાચર ખુશ થયા અને કહ્યું, વાહ મહારાજને સંતો આપણે ગામ આવીને ઉત્સવ કરે, તમે ભારે સારો વિચાર કર્યો હો, પણ પ્રથમ આપણે સોમલા ખાચરને વાત કરવી જોઈએ. અરે તમે ગામધણી દરબારને વળી તમે મહારાજના હરિભગત છો, બધી વાત સાચી, હું ગામધણી દરબાર મહારાજનો આશ્રિત, આપણે સત્સંગી, પણ સોમલા ખાચર મારા કરતાં શ્રેષ્ઠ છે. આ વાત છે. ઘણાને તો ક્યારેય આવું થતું જ નથી કે આ મારા કરતાં શ્રેષ્ઠ છે. કોણ જાણ, હું પ્રારબ્ધ પ્રગટ્યા પાપ પ્રગટ્યા કહો, એ મારા કરતા હરિભક્તો હરિભક્તો અંદર અંદર હો, અને કહેવાતા ગામધણી દરબાર કે જેને ત્યાં ભગવાનના સંતોના ઉતારા હોય ને ધોમ સત્સંગની સેવા કરતા હોય એને એક સામાન્ય કુટુંબના સોમલા ખાચર વિશે એવું થાય કે મારા કરતા શ્રેષ્ઠ છે. સોમલા ખાચર ગામધણી દરબાર નહોતા, ગામધણી દરબારને એમ થાય કે સોમલા બાપુ મારા કરતા શ્રેષ્ઠ છે, આપણે હાલો એને મળીએ, કે છે એને પૂછી પછી મહારાજ આગળ વાત લઈ જઈએ. આનું નામ ડાપણ છે, આનું નામ નિર્માનીપણું, આનું નામ દાસપણું, આનું નામ હરખી હમજણ. આ આપણામાં ન હોય ને તો બધી કરેલી સેવા ઉપર પાણી ફરી જાય એવું આપણાથી વર્તાઈ જાય, અને મારી બેટાની ખબર ન રહે. વાહ અમીર બાપુ વાહ, હાલો કે સોમલા ખાચરને મળીએ, એ મારા કરતા શ્રેષ્ઠ છે, એ મારા કરતા, તમે મારા કરતા શ્રેષ્ઠ છો, મારા કરતા મહાન છો. આહ, આપણને તો એવું જ રહે કે તમને ક્યાં બહુ ખબર પડે. નો છૂટકે મારા કરતા શ્રેષ્ઠ માનવું પડે, થોડાક જૂના હોય, થોડાક મોટા હોય, એ સાધુ હોય, વૃદ્ધ હોય, એટલે આપણે એમ માની મારા કરતા મોટા છે, શું આમ છે. પણ મનમાં તેમ જ થાય કે મને જે પણ ખબર પડે છે, મને સમજાય, મેં શાસ્ત્રો વાંચ્યા, હું સાધન કરી શકું, મને ખપ, એવો બીજા ન હોય. ઠીક છે, બધું હું એટલે હું, એમ મારી વાત અલગ છે. આમ મારા બેટાનો આવું જ રહે છે, બોલો મનમાં, કમાલ છે, એ મારા કરતા શ્રેષ્ઠ છે. આ સ્વીકારવું જોઈએ ને? સ્વીકાર થતો નથી, એમાં અડખે પડખે માં તો થાય જ નહીં. આમ અડખે પડખે કરવો હોય તો કરો તો, આમ અડખે પડખે કરો તો નહીં થાય, જોજો. આમ અડખે પડખે કરો તો ન થાય. અત્યારે કદાચ થતું હોય તો એ કથાનો પ્રભાવ છે, તમારી સમજણ નહીં. વાતાવરણ હોય ને એટલે એવું ઘડીક લાગે કે એવું છે, પછી કઈ ન હોય. પછી બોટાદના હરિભક્તોએ સોમલા ખાચરને મળીને બધી વાતો કરી. સોમલા ખાચરે શ્રી હરિને પછી વાત કરી, એને સિદ્ધિ મહારાજને વાત કરી. શ્રી હરિએ એમની વાત તરત માન્ય કરી. સૌ સંતો હરિભક્તોને લઈને વાલો બોટાદ પધાર્યા. શ્રી હરિ હમીર ખાચરના દરબારમાં પધાર્યા. પૂનમના દિવસે બપોર પછી ગામની બહાર લીમડા નીચે સભા થઈ, તેમાં બોટાદના સૌ હરિભક્તોએ શ્રી હરિની પૂજા કરી અને પ્રાર્થના કરતા કહ્યું કે અમને પરસ્પર ક્યારેય દ્રોહ બુદ્ધિ ન હુજે એવી દયા કરો મહારાજ. અમને હરિભગત અને અરસપરસ ક્યારેય કોઈનો દ્રોહ કરવાનું હુજે નહીં, અમે કોઈનો દ્રોહ ક્યારેય ન કરીએ. અરે ભૂલમાં અમારાથી કોઈનો સૂક્ષ્મ દ્રોહ પણ ન થાય એવી બુદ્ધિ આપો, કેમ જે જ્યારે હરિભક્તોનો અભાવ આવે છે ત્યારે તેમનો દ્રોહ કરવાનો ભાવ પ્રગટે છે. ભાવ થાય જ, અભાવ આવે પછી દ્રોહનો ભાવ થાય, અને જ્યારે દ્રોહ કરવાની ભાવના થાય છે પછી તે સત્સંગમાં ક્યારેય ટકી શકતો નથી. દ્રોહ કરવાની ભાવના થઈ ગઈ એટલે પછી ધીમે ધીમે હરખવા માંડ્યું ડોઈ. ત્યારે શ્રી હરિએ કહ્યું, વાહ બોટાદના હરિભક્તો, તમારી સમજણ ધન્યવાદ છે. સાંભળો, જેને જેટલો મનુષ્ય ભાવ રહે છે તેનાથી તેટલો દ્રોહ થાય છે, થાય છે, થાય છે. દ્રોહ મારે કોઈનો નથી કરવો એમ બોલવા માત્રથી દ્રોહ અટકી ન જતો. સંતો ભક્તોમાં મનુષ્ય ભાવ છે હે, હા તો દ્રોહ થવાનો. જો તમારે કોઈનો દ્રોહ કરવો જ ન હોય તો કોઈમાં મનુષ્ય બુદ્ધિ રાખવી નહીં, બધામાં મુક્ત બુદ્ધિ રાખવી. આવું મહારાજ શીખવાડે છે. જીતના મનુષ્ય ભાવ તીતના દ્રોહ હોત તે હિ, દ્રોહ એસે રહાવ સત્સંગ સે કરત દૂર યહ. અને દ્રોહ ચીજ એવી છે કે તે માણસને સત્સંગથી દૂર ધકેલી દે છે. દ્રોહ ચીજ જ એવી છે, હે કે દ્રોહ છે જ એવો, એ આપણને સત્સંગથી છેટા કરે. સંતો ભક્તોની ભેળા સાથે જ રહેવા છતાં તેમની સાથે પરસ્પર જેટલું મન મળે નહીં, સાંભળજો, હરિભક્તોને સંતોને એકબીજાને અરસપર જેટલું મન મળે નહીં એટલા દૂર રહ્યા કહેવાય. બસ ભેગા હોય તોય અને છેટા હોય તોય, અને કદાચ કોઈ કારણે ભેળા ન રહી શકે પણ જો જરાય અભાવ ન હોય, પરસ્પર મન મળેલું હોય તો એ ભેળા જ છે, નહીતર ભેળા હોવા છતાંય દૂર રહ્યા કહેવાય. હે બોટાદના હરિભક્તો, અમે તમારી આગળ જેટલી વાત કહી બતાવી છે તેટલી તમારે અમારી કૃપા સમજવી, અને જ્યારે અમે વાત ન કહી બતાવીએ ત્યારે અમારી કૃપા નહીં, એ અમારો કોપ સમજો. અમે કઈ બતાવીએ ને એ બધી અમારી કૃપા, અને અમે મૌન રાખીએ ત્યારે અમારી કૃપા ન સમજતા. અમે કહીએ એ જ કૃપા છે, અમે કાંઈ ન કહીએ ને એ કૃપા નથી. વાહ, આપણને તેમ થાય કાંઈ આપણને વઢે ટોકે રોકે ને એ કૃપા, અને ટૂંકા જાલે ઊભા રાખે કાંઈક કે તો એમ સમજવાનું ડક 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 ડક, આ હું ટક ટક, આને કઈ કૃપા કહેવાય, ટક ટક કહેવાય, એટલે એ જ કૃપા છે. નથી સાંભળવું ગમતું, નથી એ વાત ગમતી, રોકે છે, ટોકે છે, વઢે છે, અપમાન કરે છે, વહમું બહુ લાગે છે, પણ એ કૃપા છે. તમને કૃપા લેતા વહમું લાગે તો કોપ લ્યો, કોપ લ્યો, કોપ લ્યો, તમે કોપના જ અધિકારી છો. હા, આપણું ધૈર્ય એની પાસે કરાવો. આપણામાં કાંઈ વખાણવા જેવું ન લાગતું હોય, સન્માનવા જેવું ન લાગતું હોય, તો પણ આપણે એની પાસે વખાણવાની સન્માનવાની ઈચ્છા રાખીએ. તમે થોડાક અમને બોલાવો, થોડુંક નામ લ્યો, અમને વખાણો, અમને આદર આપો, અને કહીએ કે અમને પ્રેમ આપો. સોખું માન માગો ને પ્રેમના બાને માન માગો છો. આ શું કાંઈ કૃપા મેળવવાનો માર્ગ છે? આ તો મોટાને કોપ કરાવવાનો ધંધો છે, મેલો ધંધો. શિયાળીએ કહ્યું, બહુ સરસ કહ્યું કે અમે તમારી આગળ જેટલી વાત કહી બતાવી છે તેટલી તમારે અમારી કૃપા સમજવી, અને જ્યારે અમે વાત ન કહી બતાવીએ ત્યારે અમારી કૃપા રહી નથી એમ સમજવી. જ્યારે અમે કાંઈ ન બતાવીએ ત્યારે અમારી કૃપા રહી નથી તમારી ઉપર, એમ તમારે સમજવું. કે શ્રી હરિએ આટલી વાત કરી પછી બોટાદના હરિભક્તોએ સંતોની પૂજા કરી. બીજા દિવસે શ્રી હરિએ બોટાદમાં રંગોત્સવ કર્યો. પછી શ્રી હરિએ સંતોને રજા આપી અને પોતે ગઢપુર પધાર્યા. ત્યાં નિત્ય પ્રાગજી દવે પાસે ભાગવત વંચાવતા હતા. શું કરતા હતા? ભાગવત. શ્રી હરિએ ગઢપુરમાં રામનવમીનો ઉત્સવ કર્યો તથા ભીમ એકાદશી કરી. આ ઉત્સવમાં કરજીસણના વિપ્ર નાનાભાઈ આવ્યા હતા. પછી શ્રી હરિએ નાનાભાઈને અમદાવાદમાં સંતો માટે ધર્મશાળા કરવાની આજ્ઞા કરી, સાથે જયાનંદ વર્ણીને મોકલ્યા. તે ધર્મશાળા થઈ રહી પછી કરજીસણમાં નાનાભાઈએ દેહ ત્યાગ કર્યો. જયાનંદ વર્ણીએ તથા બીજા બધાએ એ બધા સમાચાર શ્રીહરિને કહ્યા. નાનાભાઈને મનમાં એવો ભાવ હતો કે અમદાવાદમાં ચાતુર્માસ દરમિયાન મુક્તાનંદ સ્વામી પાસે ભાગવતની કથા કરાવી, તેથી શ્રીહરિએ ચાતુર્માસમાં મુક્તાનંદ સ્વામીને અમદાવાદ મોકલ્યા હતા. પછી શ્રીહરિએ વડથલમાં ભીમ એકાદશીનો ઉત્સવ કરવા નિર્ધારી સૌને પત્ર લખ્યા, તેથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હરિભક્તો વડથલ આવ્યા. પછી શ્રીહરિ ગઢપુરથી વડથલ જવા નીકળ્યા, પણ રસ્તામાં ખૂબ પવન ફૂંકાણો, જઈ ન શકાણું, પાછા વળ્યા, ઘોડા આવ્યા જ નહીં. પછી સૌ ભક્તોને મુક્તાનંદ સ્વામીની પૂજા કરવાનો મહારાજે પત્ર લખ્યો. જયાનંદ વર્ણીએ વડથલમાં જઈ તે પત્ર સૌને સંભળાવ્યો. પછી સૌએ તે પ્રમાણે મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. શ્રીહરિ તો પહોંચી શક્યા નહીં અને એ ભીમ એકાદશી શ્રીહરિએ પછી ગઢડામ કરી. જેઠવદીના દિવસોમાં શ્રીહરિ સાથે વિવાદ કરવા ગઢપુરમાં ગેબી આવ્યો હતો, તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ગેબી મારવાડો મોટા ગોળા છોડતો હતો. સ્વામિનારાયણ આકાશમાં જાય તો આકાશમાં જાઉં, પાતામાં જાઉં. એના કેટલાક ચેલા હતા એને ઘેરે ઉતરેલો. વિશલ ગઢવીએ એનું નિરાકરણ કર્યું. પછી વિશલ ગઢવી દ્વારા આ ગેબીને ભગાડ્યો. તેથી શ્રીહરિ વિશલ ગઢવી ઉપર બહુ રાજી થયા અને તેને અવારનવાર પ્રસાદીનો થાળ વગેરે મહારાજ આપતા. મોટા અને હારા બુદ્ધિશાળી માણસ સાથે શ્રીજી મહારાજ કાયમ સંબંધ રાખતા. કામ પડે ત્યારે જ ફોન કરવાનો, કામ પડે ત્યારે જ અગાઉથી થોડું આમ ચાલુ કરી દેવાનું. આવો ધંધો નહીં, ઘણા આવા હોશિયારને પાજી પેટ મેલા હોય છે. કાંઈક ટાર્ગેટ સાથે પછી થોડો થોડો સંબંધ વધારે, કામ પૂરું થઈ જાય એટલે પછી ધીમે ધીમે ઘટાડીને પૂરો કરે. પણ ડાયા માણસ કામ પૂરતો જ સંબંધ નહીં રાખતા, હંમેશા એ સંબંધ જાળવી રાખે છે. અવારનવાર મળવું, આવવું, જવું, ફોન, ભેટ લેવું, દેવું, કાયમના સંબંધ એ ખરખા જાળવી રાખે. આને હોશિયારને ડાયો માણા કહેવાય. શ્રીજી મહારાજ એવા ડાયા માણસ હતા એવું અહીંયા લખે છે. તે પ્રસંગે ગ્રંથકારે એવું કહ્યું કે જેમાં જેવો મોટાઈનો ગુણ હોય તેની સાથે શ્રીહરિ તેવો વ્યવહાર કાયમ રાખતા. એના મોટાઈના ગુણને અનુસારે એટલો સંબંધ કાયમી ચાલુ રાખતા. બે દિવસ સંબંધ રાખે અને બે દિવસ ન રાખે તેવી શ્રીહરિની રીત હતી નહીં, એ આપણી દુનિયાની એવી રીત હોય છે કે સૌ સ્વાર્થ સુધી હેત રાખે છે, પણ પછી ક્યારેય રાખતા નથી. પણ શ્રીહરિએ તેવી સ્વાર્થી રીતનો ત્યાગ કર્યો હતો. મહારાજને એવી સ્વાર્થી મતલબી રીત પસંદ નહોતી. મહારાજે ત્યાગ કર્યો હતો એવું કે છે. જગ કી એસી રીત રહા એ સ્વાર્થ લગ રખત રહે તાયે પીછે ન મોબત કબહી રખાતે શ્રીહરિ તાકે ત્યાગ કરાતે. મહારાજે એવી રીતનો ત્યાગ કર્યો હતો. ગેબીના ગયા પછી તરત જ પુષ્કળ મરકીનો રોગ થયો આ પ્રાંતમાં. લોકોને મરતા વાર જ લાગતી નહીં, સ્મશાને ઢગલા થઈ જતા. બોટાદમાં ભગા દોશીને પણ મરકીએ પકડ્યા, એને રોગ થયો મરકીનો. તે સાંભળી શ્રીહરિ તત્કાળ તેની ખબર લેવા બોટાદ ગયા. ચરિત્ર આપણે સાંભળ્યું છે, અહીં વિસ્તાર નથી કરતા. ભગા શેઠને બચાવી લીધા. ભગા શેઠે કહ્યું, મેં તો એવો કોઈ ઉપકાર કર્યો નથી, છતાં પણ હે નાથ, આપે અત્યારે આવીને મને બચાવ્યો છે. ત્યારે હરિ એક મસ્ત ચોપાઈ બોલ્યા.
હરિ કહે મો બિન રખે ન જાહી, તાકે મેં સમીપ જો રહાહી.
તમે અર્થ કાઢજો તમારે મેળે શીખો તો.
મો બિન જો રખત રહે જીતના, તીન સે દૂર રહત મે તીતના.
અર્થ કાઢો.
હરિ કહે મો બિન રખે ન જાહી, ભગવાન કહે મારા વિના રાખ્યું નથી જેણે કાઈ, તાકે મેં સમીપ જો રહાઈ,
તેની હું સમીપ રહું છું.
મો બિન જો રખત રહે જીતના, મારા વિના જે બીજું જેટલું રાખી રહ્યા છે, તીન સે દૂર રહત મેં તીતના.
સાંભળો, આપણે ભગવાન વિના બીજું કઈ રાખ્યું છે તો ભગવાન એટલા દૂર રહેશે. આપણા શુદ્ધ ચૈતન્યને બ્રહ્મ સાથે એકાકાર કરીને માત્ર એક પુરુષોત્તમને જ રાખવા, બાકી તમામ માયાથી છેટા રહેવું, માયાને છેટી રાખવી, તો ભગવાન આપણામાં રહે, આપણી સમીપ રહે. પણ ભગવાન વિના જેટલું આપણે પકડી રાખ્યું છે, દેહને, ઇન્દ્રિયોને, અંતકરણને, વાસનાને, સંબંધને, કુટુંબને, વ્યવહારને, ધનને, વિષયને, આમાં એલું જે કાંઈ પકડી રાખ્યું છે એમાં હેત રાખ્યું છે, એને પોતાનું માન્યું છે, તો ભગવાન એટલા દૂર રહેશે. ચોખ્ખું કહે છે કે મો બિન રખે ન જાય, મારા વિના જેણે કાંઈ રાખ્યું નથી, મારા વિના જેણે કાંઈ રાખ્યું નથી પોતાના આત્મામાં, મારામાં જ હેત, મને જ પોતાનો માને છે, બીજા કોઈને નહીં, બસ એની સમીપે હું રહું છું. મારા વિના જેટલું રાખશે એટલો હું એનાથી દૂર રહીશ. આવું ખુલ્લું બોલનારો ભગવાન સ્વામિનારાયણ એક જ છે. મહારાજ કે આવી અમારી રીત છે. આપણે ભગવાનના ભગત થયા અને આપણા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રીહરિની જો રીત ન જાણતા હોઈએ તો આપણને એની યારે પ્રીત નહીં ટકે. એની રીત જાણવી જોઈએ. જેની સાથે આપણે પ્રીત કરવી છે એની રીત જાણવી જોઈએ. એની રીત કેવી છે તો પ્રીત કરવામાં હેટે પડશે, સમજા, મજા આવશે. બસ ભગા દોશીને બચાવીને શ્રીહરિ એક રાત બોટાદ રહી ગઢપુર પધાર્યા. બોટાદમાં મરકીનો રોગ વધતા બધાએ પછી ભેગા થઈને દેવીને બલિ ચડાવવાનો ઠરાવ કર્યો કે કાં તો પાડો વધેરીએ તો મરકીનો રોગ મટે. ત્યારે ભગા શેઠે પડકારો કર્યો, ખબરદાર મારા નગર શેઠપણામાં આવા પાપ કોઈએ કર્યા છે તો અટકાવી દીધી હિંસા. ત્યારે ગામ લોકો કહેવા માંડ્યા, હવે નક્કી માતા ભગાદોશી ઉપર કોપાઇમફાન થશે અને એનો જીવ ભરખી લે. પણ ભગાદોશીને તો કાંઈ શંકા જ નહોતી પુરુષોત્તમના બળને લઈને, અને એને કાંઈ થયું નહીં. તેથી મહાજન લોકો ભગા શેઠના વખાણ કરવા લાગ્યા કે વાહ શેઠ વાહ, તમે માતાજીના ભોગ અટકાવ્યા, નૈવેદ્ય તોડી નાખ્યા તોય તમને કાંઈ થયું નહીં, તમે ખરેખર મહાન છો. પછી તો આખું માજન ભેગું થઈને ભગા દોશીનો સ્વાગત સમારોહ ઈચ્છતા હતા. આવું બધું થઈ ગયું. એ જેનો જેવો ધર્મ અને જેની જેવી ધીરજ હોય છે તે કોઈ વિષમ સમય આવે ત્યારે તે બધું દેખાય આવે છે. ન હોય તોય દેખાય આવે ને, હોય તોય દેખાય આવે. ધર્મને ધીરજ, નિયમની મજબૂતાઈ, સમજણ, બધું એવો દેશકાળ આવે ત્યારે બધાનું બધું દેખાય જાય ખુલ્લું, કે આને આટલી જ ધીરજ છે, આને આટલી જ સમજણ છે, આ આવું જ સમજે છે, આને આવું છે, આને સ્વાર્થ છે, આને નથી, બધું પ્રગટ થઈ જાય. અને જ્યારે વિષમ સમય આવે છે ત્યારે ધર્મ અને ધીરજ રતિ ભાર પણ છુપાતા નથી. લોલેલોલમાં કોઈને કાંઈ ખબર ન પડે, પણ રીડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો. સમય આવે ત્યારે હવ જેવા હોય એવા દેખાયા. ઈષ્ટદેવના બળ સિવાય, સાંભળજો, ઈષ્ટદેવના બળ સિવાય ધર્મ અને ધીરજ દ્રઢપણે કોઈ ની રહેતી નથી. એટલે સાંભળો, ભગવાનના બળ વિના ન ધીરજ રહે ના ધર્મ રહે. નિયમ પાળવા હોય તો પુરુષોત્તમનું બળ જોઈએ, તો નિયમમાં અડગ ઊભું રહેવાય. ગમે એટલી ભીં આવે, ગમે એટલું દુઃખ પડે, પણ નિયમ તૂટે નહીં મહારાજનું બળ હોય તો. અને ધીરજ પણ ભગવાનના બળે જ રાખી શકાય છે, બીજા કોઈ બળે ક્યારેય ધીરજ ધારવી નહીં, કેમ જે નહીં રહે. જેને જેવું ઈષ્ટદેવનું બળ હોય છે તેને તેવો ધર્મ રહે છે, અને એને એવી ધીરજ રહે છે. પણ ઈષ્ટદેવની તાકાત વિના, આશરાના બળ વિના, ભગવાનના વિશ્વાસ વિના ધર્મ અને ધીરજ દઢપણે કોઈની ક્યારેય પણ રહેતી નથી. ધર્મ અને ધીરજનું કારણ શું એ ચોખ્ખું બતાવી દીધું, ભગવાનનો વિશ્વાસ. જેના જે ઈષ્ટદેવ હોય છે તે તેના ધર્મ અને ધીરજની પરીક્ષા લેતા રહે છે. ભગવાનનું પાછું આ કામ કરું કે આને કેટલો મારો વિશ્વાસ છે, જરાક ચકાસું, હોળી કરતા જ રહે. ઈષ્ટદેવ આપણી પરીક્ષા લેતા જ રહે છે. ટીચર વિદ્યાર્થીની પરીક્ષા લેતા જ રહે છે, એને શિક્ષક કહેવાય. કેટલું મારા વિદ્યાર્થી શીખ્યા છે એ જોતા રહે છે. એમ ભગવાન પણ પોતાના ભક્તને ચકાસ્યા કરે છે કે આને કેટલોક મારો નિશ્ચય, નિષ્ઠા, વિશ્વાસ, ભરોસો, કેટલું મારું બળ છે. કાંઈક ને કાંઈક દુઃખ મોકલે, અને પછી હૃદયના પડદામાં રહ્યા રહ્યા આપણા વિચારોને જોયા કરે કે આ હવે હું વિચારે જ જોઈ. અને તે પરીક્ષામાં તે ભક્ત જેવો હોય તેવો જણાય આવે છે. ઉત્તમ હોય તો ઉત્તમ, મધ્યમ હોય તો મધ્યમ, અને કનિષ્ઠ હોય તો કનિષ્ઠ. આમ મહાજન લોકોએ ભગા શેઠના ખૂબ વખાણ કર્યા. આ સમયે ગુજરાતમાં અષાઢ સુધી નવમીને દિવસ સંધ્યા સમયે મોટો ભૂકંપ થયો હતો. તે ભૂકંપ તારીખ 16/8/1819 ના દિવસે થયો હતો ગુજરાતમાં. મહારાજ ગઢડે હતા ને બધી ધરતી બહુ ધંધણી. મહારાજ કે અલ્લા આ ભૂકંપ થયો. પછી મહારાજે કીધું ધરતી ઉપર લોકો ન કરવાના બધા પાપ કરે તારે આવું બધું થાય એવું બોલ્યા હતા. હવે શ્રીજી મહારાજ બેઠા હતા અને જે ભૂકંપ થયો તેની તીવ્રતા 8.2 હતી. ઈસવીસન 2001 ભુજમાં જે ધરતીકંપ થયો તે 7.7 હતો, અને હમણાં કાંઈક નેપાળમાં થયો એ 7.8 હતો. પણ મહારાજ વખતે તારીખ 16/8/2019 રોજ જે ભૂકંપ થયો તે 8.2 કહેતા બધા ભૂકંપ કરતા મોટો હતો. પણ તે દિવસે કોન્ક્રીટના કાંઈ જંગલો નહોતા, હું હેઠું પડે હાદા બાદા ઝૂંપડા એમાં હું તૂટી પડે. ગમે એવો ભૂકંપ આવે નહીં, બહુ પડે તો પરાળનું ઝૂંપડું આપણી માથે પડે. એ તો આમ કરીને ઊભા થઈ જાય, બે વાહડ આમ નાખીને હાજે ઊભું કરી દે. ધરતીકંપ વાળોય ઠાકે કે આને નહીં પુગાય એમ. પણ મોટી મોટી લાંબી લાંબી બિલ્ડિંગો કરીને બેઠા હોય ને પછી ધરતીકંપ થાય, મારે બેઠું દાદરા ઉતરે પોહાય નહીં, લિફ્ટ બરોબર ખોટો હોય ને કાંઈ, કેટલાક લિફ્ટમાં ભરાય ત્યાં કરડું ભૂ હેઠું પડે. આમાં તો કે આમાં 500 મેર્યા, આમાં તો કે આમાં 1000 મેર્યા. અટાણે ભૂકંપ પોહાય એમ નથી. ભગવાનને કઈ જે કંપ દેવો એ દેજો, ભૂકંપ નહીં, સમજ્યા? એટલે ભગવાને ભૂકંપ બંધ રાખ્યો, હાડકંપ વધારી દીધો. આય કંપ થાય ને માણા હેઠો પડે. ભૂકંપ ધરતી ઉપર ચાલુ જ છે ને ચાલુ રહેવાના, વારા પછી વારો. શ્રી હરિયગઢપુરમાં જન્માષ્ટમી, જલજીની એકાદશી, દશેરા, દિવાળી તથા અન્નકૂટના ઉત્સવો કર્યા. દેવદિવાળી કરવા શ્રીહરિ બધા કાંઠી તથા પાર્ષદો સાથે જેતલપુર ચાલતા થયા. શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ભાગવતની કથા કરવા રોકાણા છે. નાનાભાઈના સંકલ્પ અનુસાર પહેલી ધર્મશાળા કરેલી, નવી ન્યા કથા કરે છે. તે સમયે એકવાર કોઈ આસુરી લોકોએ સ્વામીના પૂજનમાં ભેટના રૂપમાં સાકર જેવું ઝેરનું પડીકું મૂક્યું. હ પાર્ષદ રવાજી રોજ આ બધી પૂજા વિધિની, ચંદન વગેરેની તૈયારી કરતા હતા. એમણે હાકરના જેવું પડીકું જોયું, આમ ખોલ્યું પણ મોર થૂથું હતું. એટલે રવાજીને ખબર પડી કે સાલું આમાં કાંઈક છે, એટલે એને નાખી દીધું. પણ ઓલાય માળા હોશિયારના દીકરા આસુરી માણસો, તો એણે લીલા એવી કરી કે ઝેરને ઝીણું વાટી સુગંધીદાર અબીલ ગુલાલમાં ભેળવી દીધું. પછી એનું પડીકું વાળીને મૂકી દીધું. એટલે હવે ખબર જ ન પડે કે આમાં ઝેર છે. અબીલ ગુલાલ લાગે સુગંધીદાર. પછી રવાજીએ ચંદન ઉતારી તે સફેદ ભૂકાને અબીર સમજીને એમાં ભેળવો. પછી તે ચંદનથી સ્વામીની અર્ચા કરી. તેથી સ્વામીને શરીરમાં અત્યંત બળચરા થઈને રવાજીના આંગળાની ચામડી વહી ગઈ અને જેણે એ ઝેર નજરે જોઈને આંખોનું તેજ ઘટી ગયું. સ્વામી તત્કાળ મૃત્યુ પામેત, પણ મહારાજે આવીને સ્વામીની તેથી રક્ષા કરી. પણ સ્વામીને આખી જિંદગી ઝેરની ગરમી પોતાના શરીરમાં રહીતી. ઉનાળામાં સ્વામીથી રહેવાતું નહોતું, માથે રૂમાલ બંધાતો નહોતો. બધા સંતો રૂમાલ બાંધતા ને સ્વામી ઉઘાડે માથે જાતા. એમાં કોકે એમ કીધું કે આ એક સ્વામિનાણીઓ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીને એમ થયું હાથ તારી. તરત રૂમાલ માથે મૂક્યો ત્યારે કોકે કીધું કે તમને સ્વામી ગરમી છે, રૂમાલ કાઢ નાખો. તાકે મને સ્વામિનારાયણનો લોકો મટાડે નહીં પોહાય, હું સ્વામિનારાયણનો છું. આવી બધી કથાઓ છે. પછી શ્રીહરિ ગઢડાથી નીકળી કારિયાણી આવ્યા, કુંડળ આવ્યા, ચોકડી આવ્યા, રોજકા આવ્યા, પચ્છમ સરગવાળા જવાર જ થઈ કૌકા પધાર્યા. ત્યાં શ્રીહરિ હરિભક્તોને કહ્યું કે બધા વ્રતોમાં શ્રેષ્ઠ અને જોરદાર જો કોઈ વ્રત હોય તો એ બ્રહ્મચર્ય વ્રત છે. બ્રહ્મચર્ય વ્રતમાં વચન સિદ્ધિ રહી છે. જેનું બ્રહ્મચર્ય જોરદાર હોય એ જે બોલે તે થાય, તે સિવાય કોઈ સિદ્ધિ કહેવાતી નથી. ગ્રહસ્થોએ પરણ્યા વિનાની સ્ત્રી માત્રને માતા બેન અને દીકરી સમાન માનવી એમ સમજીને તેનો હંમેશા મન કર્મ વચનને ત્યાગ રાખવો, આ ગ્રહસ્થનું બ્રહ્મચર્ય છે. ગ્રહસ્થને પરણ્યા સિવાયની સ્ત્રીનો ત્યાગ રાખવો તે તેમનું બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. અને જે ત્યાગી હોય છે તેમને તો સ્ત્રી માત્રનો ત્યાગ કહ્યો છે, એ એનું બ્રહ્મચર્ય છે. આટલી વાત કરી પછી શ્રીહરિ જેતલપુર પધાર્યા. ત્યાં જમી આરામ કરી શ્રીહરિ મોલમાં માંદા તથા વૃદ્ધ સંતોને દર્શન આપવા ગયા. એમની સેવા કરનારા સંતોને ભાવથી ભેટ્યા અને પછી કહ્યું કે વાહ સંતો વાહ, તમે ખૂબ સારી સેવા કરો છો. શરીરમાં જે કાંઈ દુઃખ થતું હોય તેને સંતો તો એક પ્રકારનો ઉપદેશ માને છે. બધાને મહારાજ વાત કરે છે, કારણ કે તે દુઃખથી જીવમાં સૂક્ષ્મપણે રહેલી જે દેહાશક્તિ છે અને પંચ વિષયની વાસનામય જે કારણ શરીર છે, લિંગ શરીર, આ બધા એમાં બીજ રહ્યા છે જીવમાં, તેનો મંદવાડે કરીને નાશ થાય છે. શરીરમાં દુઃખ આવ્યા સિવાય, મંદવાડ આવ્યા સિવાય વાસનામય કારણ શરીરનો ક્યારેય નાશ થતો નથી. માટે શરીરનો મંદવાડ અને દુઃખ એ આપણા કલ્યાણને કરનારી બાબત હોય, એનાથી પ્યાર કરવો વિરોધ નહીં. સંતો કે હરિભક્તોને જેટલું દુઃખ આવે છે તે અંતકરણ શુદ્ધ કરવા માટે જ હોય છે. આપણી ભૂલ સુધારવા, આપણને ચોખ્ખા કરવા જ ભગવાન રોગના રૂપમાં આપણા પધારે છે. એ રોગ નારાયણ કહેવાય છે. અને જેવા આપણે ચોખ્ખા થઈ જઈએ, ભૂલ સુધારી લઈએ, પાપનું પ્રાયચિત થઈ જાય, એટલે રોગ નારાયણ આપણામાંથી વિદાય લે છે. ખાવા પીવામાં હુવામાં આપણે ગાફલાઈ રાખી હોય, આડોડાઈ કરી હોય, હારું માનીને ગળશ્યા હોઈએ જાજુ, પછી ભગવાન રોગ રૂપે આપણામાં આવીને આપણી શુદ્ધિ કરે છે. સુખના બહુ પડીકા લીધા હોય અને દુઃખના બે ચાર પડીકા લેવા પડે, ફાકીઓ ઉકાળા. હ સંતો કે હરિભક્તોને જેટલું દુઃખ આવે છે તે અંતઃકરણ શુદ્ધ કરવા માટે જ હોય છે. દુઃખ આવ્યા સિવાય કેવળ જ્ઞાને કરીને વાસના નિર્મૂળ થતી નથી. મહારાજ કહે છે કેવળ જ્ઞાને કરીને વાસના નિર્મૂળ થતી નથી, થોડુંક દુઃખ પીડા ઉપાધિ ટેન્શન આપત્તિ વગેરે આવવું જ જોઈએ. મોટા મોટાનું આવું માનવું છે, કથડામણી તો જોઈએ જ. હાવ શાંતિથી જીવન જીવવામાં માણસનું ઘડતર થતું નથી, મજબૂતાઈ થતી નથી, વાસના કળાતી નથી, ટળતી નથી. માટે ધડાધડીને અથડામણને પાંકો ચૂકવું થોડુંક એવું બધું હોવું જોઈએ એમ આપણને આપણી ખબર પડે ને બીજાની ખબર પડે. હાવ ચાલુ પ્રવાહમાં તો કાંઈ ખબર ન પડે, કાંઈક થાય ત્યારે કાંઈક ખબર પડે. એટલે મહારાજ કહે છે કે ભાઈ કેવળ જ્ઞાને કરીને વાસના નિર્મૂળ થતી દુઃખ આવવું જોઈએ. તો એ ખબર પડે કેટલી સમજણ આવી છે. હમણે ખબર પડે કે હાજે મરવાના છીએ તો જ્ઞાન કેટલું થયું છે એ બધી ખબર પડે. આમ નામ તો શું ખબર પડે, કાંઈ ખબર પડે કે ઓલા મને હાજે મારવાના છે તો ખબર પડે. શ્રી હરિ આવી બધી જેતલપુરમાં માંદા સાધુની ખબર કાઢતી વેળા એ વાત કરી. પછી શ્રી હરિએ સેવા કરનારા સંતોને કહ્યું કે સાંભળો, જેવો ભાવ રાખીને સેવા કરવામાં આવે છે તે ભાવ તેને તેવા રૂપમાં નિશ્ચિતપણે ફલિત થાય. હે યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા સિવાય જે બીમાર સંતની સેવા કરતા હોય છે તેના ઉપર અમે ઘણા રાજી થઈએ છીએ. તે પ્રસંગે દેશ દેશી અનેક ગરીબ ભક્તો મેવા મીઠાઈ તથા ફૂલહાર લઈ જેતલપુર આવ્યા. આ સમયે શ્રીહરિના દર્શન થતા જ અનેક લોકોને સમાધિ થતી. સમાધિ પ્રકરણ તો નહોતું પણ એ વખતે સમાધિઓ ઘણાને થયેલી મહારાજના દર્શન કરતા જ. એકાદશીના દિવસે સંધ્યા આરતી પછી દેવાનંદ સ્વામી મૌધાના વિપ્ર ઈશ્વરભાઈને શ્રીહરિ પાસે લાવ્યા. એમને બ્રહ્મ રાક્ષસ વળી ગયો હતો મૌધાના ઈશ્વરભાઈ બ્રાહ્મણને. તે બ્રહ્મ રાક્ષસને શ્રીહરિએ કહ્યું કે તું ઈશ્વરભાઈમાંથી નીકળી જાય તો કે મારે જવું ક્યાં, આ ઠીક ઠેકાણું મળી ગયું છે. મહારાજ કે અમારામાં આવ, મરી જાઓ. આ સંતોમાં જા, ન્યા જવાતું છે. હરિભક્તોમાં જા, નહીં નહીં નહીં, આ વડલામાં રે, આ વડલો તમારો પ્રસાદીનો, એમાં ન રહી શકું. તો આ બાયુમ જા. તો આમ જોવા માંડ્યો હું શું થયું. હા, કે એમાં અમુક અમુક ધર્મ નિયમ પાળત્યું નથી, કે વધારે વાયડાઈ કરે છે ને, આશરાનો બળ લઈ અને નિયમ ધર્મ નથી પાળતી, એમાં ઠીક રહે કે મને. તેરી બાયુમાં દેકારો બોલી ગયો કે મહારાજ આય ન, આણીકોર નહીં, બ્રહ્મ રાક્ષસ આણીકોર નહીં. ત્યારે મહારાજ કહે તો વાયડાઈ મૂકીને બધા ધર્મ નિયમ માંડો પાળવા, નહીતર એ આવ્યો તો કે નહીં નહીં, બધા અમે અરખા વરચ્યું, હવે અમારા નિયમ પાકા આજથી. મહારાજ કે તો વાંધો નહીં. આમ મહારાજે કારહો કર્યો ને ધર્મ નિયમ પડાવ્યા. બોલો, અમને બધું આવડે. પછી બધા પાળતા હતા વ્યવસ્થિત. હા, આવું થયું. પછી મહારાજે એનો ઉદ્ધાર કર્યો ભાઈ. આ પ્રસંગે શ્રીહરિએ ધર્મ નિયમ તથા સ્વામિનારાયણ મંત્ર મહિમાની ખૂબ વાતો કરી. પછી શ્રીહરિએ બ્રહ્મ રાક્ષસને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. અમદાવાદના નાગર બાપુભાઈએ શ્રીહરિના દ્રવ્યની ચોરી કરી હતી. લ્યો, સમયમાં એને ચોરી કરી હતી ડભાણના યજ્ઞમાં. ભાઈ વહીવટ કરતા હતા ને, તો જરા ઓયા કરી ગયા, તેથી તેઓ ભૂત થયા હતા. શું થયા હતા? હા, જેતલપુરની સભામાં બારસને દિવસે બરોબર પોતાના ભાઈમાં આવીને એને પોતાની ચોરી પ્રગટ કરી. લે સાંભળો, બાપુભાઈ એના ભાઈમાં આવ્યા, ભૂ 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 કરીને, આઈ એમ બાપુભાઈ, પધારો. લ્યો, પછી બોલ્યા કે દબાણના યજ્ઞમાં મેં સેવા કરવાને બદલે કુસેવા કરી. ભગવાને મારા પર વિશ્વાસ રાખ્યો, મને ધનની લેતી દેતીના વહીવટમાં રાખ્યો. મેં ઘણું ધન એમાંથી લઈ લીધું, હું પૈસા ખાઈ ગયો. અને એ કપટ હું કબૂલ કરું છું, મેં કપટ રાખ્યું હતું. મેં સંતોનો ઘણી વાર તિરસ્કાર કર્યો. આ ચોરી તો એક બાજુ ગુડાણી, આ પાછું નવું ઉતરું નીકળ્યું. એકલી ચોરી જ કરી હોત તો ઠીક, પાછો કહેશે કે મેં સંતોનો ઘણી વાર તિરસ્કાર કર્યો હતો. અને કરે, કારણ કે મહારાજના કોઠારી અને મોટા પદમાંથી બેઠેલા, હવે સાધુ બિચારા એ પદમાંથી હોય નહીં, એટલે કાંઈક જોતું લેવું આ તે તો અમળો ખી જાય કે મેં સંતોનો તિરસ્કાર કર્યો છે. જેટલા સંતો અને હરિભક્તો છે તે બધા યથાર્થ રૂપમાં નિયમને પાળે છે.
આ બધા ધામના મુક્તો છે, ધામના મુક્તો અને જીવના પરમ સાચા મિત્ર છે એવા નિર્દોષ સંતો ભક્તોનો જે દોષ લે છે તેને તો જ્યાં પાપ છૂટવાના હોય છે ત્યાં આવીને પાપ કર્યું કહેવાય છે. જે સંત હરિભક્તના દોષ જુએ છે તે હું જેમ ભૂત યોનિને પામ્યો છું તેમ તે પણ ભૂત યોનિને પામે છે. આવું બધું બોલે છે, હું ભૂત યોનિને પામ્યો, હું ભૂત થયો પછી મને આપના સંત ઉપર પૂજ્ય ભાવ થયો છે. માણામાં હતો ત્યાં ન થયો, ભૂત થયો પછી થયો છે. મનુષ્ય દેહમાં હતો ત્યારે સંતોમાં ભાવ નહોતો, તે સંતોના અભાવને લીધે જ હું ભૂત થયો છું. બોલો, કારણ અહીંયા ભૂત થવાનું દ્રવ્ય ચોરી ન બતાવી, સંતોનો અભાવ લીધો એટલે ભૂત થયો. અને એનું કારણ હાવ સાચું છે, કેમ જે સંતો ભક્તોનો અભાવ લે પછી એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, પછી એને આવી દ્રવ્ય ચોરી કરવાનું ભૂલ થાય અને પછી ભૂત થાય. મૂળમાં તો સંતો ભક્તોનો મહિમા નહીં એ છે. આને એવો સ્વીકાર કર્યો, મનુષ્ય મેં ભાવ ન રહાય, અભાવ સે મેં ભૂત ભયે, ચોરી સે ભૂત ભયે નહીં, શું અભાવ સે મેં ભૂત ભયે. આપણે બધા વજન એવો દઈએ છીએ કે એને ડભાણ યજ્ઞમાં દ્રવ્યની ચોરી કરી એટલે બાપુભાઈ ભૂત થયા, પણ એ પોતે એમ કહે છે કે મેં સંતોનો અભાવ લીધો તો એટલે ભૂત થયો છું. એટલે આપણે કોઈએ એવી બંઠાશ મારવાની જરૂર નથી, મેં એક પાયની ચોરી કરી છે મંદિરમાંથી, કોઈની ગાંઈ નથી કરી, પણ તે અભાવ નથી લીધો એવું છે માટે ભૂત થાય, ભૂત અભાવ લય થાય છે. તો ભૂત નહીં થાય એવું તો નહીં કહેવાય, ભલન ચોરી ન કરી હોય ને ઘણી સેવા કરી હોય, અભાવ લીધો હોય એ ભૂત થાય છે. પૂછો બાપુભાઈને કે મેં અભાવ લીધો એટલે ભૂત થયો એમ કે છે, એને ખબર છે હું ભૂત હું કામ થયો. સંતોના ઉપર જેટલો ભાવ હોય તેટલો તે મોક્ષના માર્ગ ઉપર ચાલે છે, અને જેટલો અભાવ હોય તેટલો તે નરકના માર્ગ ઉપર ચાલે છે. કલ્યાણનો માર્ગ એટલે સંતોમાં ભાવ, નરકનો માર્ગ એટલે સંતોમાં અભાવ. બસ જ્યારે અભાવ આવે ત્યારે સમજવાનું કે હું નરકના માર્ગે ઉપડ્યો, અને જ્યારે સંતોમાં ભાવ થાય ત્યારે સમજવાનું કે હું કલ્યાણના માર્ગે ચડ્યો. શ્રી હરિએ ભૂત થયેલા બાપુભાઈને કહ્યું, બાપુભાઈ જે હરિભગત થઈને જેટલું કપટ રાખે છે પછી તેને શુદ્ધ થવાને માટે તેટલું દુઃખ સહન કરવું પડે છે, કપટ ભારો ભાર. દુઃખી થયા સિવાય કપટી મનુષ્ય ક્યારેય કપટને છોડતો નથી. એ ખરેખરો પીડામાં આવે ને ખરેખરો પીડાઈને પછી જ ખુલે કે મેં આ પાપ કર્યું છે. ભી પડ્યા વગર કપટ બોલે નહીં, ભીમ આવે ત્યારે એને કહેવું પડે છે કે મેં આ કપટ કર્યું હતું, મેં નહોતું કીધું, એનું આમ હતું, એનું તેમ હતું, પાછો તોય સીધો ન આલ્યો. નિષ્કપટ થતો જાય ને પાછો જાણે હું એ વખતે સાચો હતો એટલે મેં આ નહોતું કીધું, એના સાચા કારણો હતા એમ પાછો હાવ તો સ્વીકારે જ નહીં કે એ ભૂલ જ છે, મને મન છેતરી ગયું, મારી મૂર્ખાઈ જ છે, મારે આ કરાય જ નહીં, આ જ મને સમજાણું. એ પાછું એવું સ્વીકારતા તો ઘણી વાર લાગે છે, એમાં વળી વધારે ભી પડે તાર થાય. તે કપટી માણસની આગળ માત્ર વાત કરવાથી તે કોઈ દિવસ સમજતો નથી, વાત તમે ગમે એટલી કરો નહીં, કપટી ક્યારેય વાતે સમજે નહીં. અને તો ભગવાન જ્યારે આંટિયા ચડાવે, ભીમાં લે, ભૂકા કાઢે, ત્યારે એવડો એ સીધો હાલે, પછી કપટ બધું બોલી નાખે. હવે પછી સત્સંગમાં ફરીને, બાપુભાઈ તમે એક જન્મ લ્યો, આવ્યો જન્મ, સારું ભૂત યોનિમાંથી તો નીકળી, હે બાપુભાઈ હવે તમે એક જન્મ લેશો અને પાકા હરિભગત થઈને સંતોની સાથે દાસ ભાવે નિષ્કપટપણે વર્તશો ત્યારે તમારા બધા દુઃખનો નાશ થશે. આમ શ્રી હરિએ તેને વાત કરી. પછી અમદાવાદના અંગ્રેજ અધિકારી એરણ સાહેબના બોલાવવાથી 13 દિવસ શ્રી હરિ અમદાવાદ પધાર્યા. એરણ સાહેબ શ્રી હરિનો હાથ પકડી બંગલામાં લઈ ગયા અને ચાંદીની ખુરશી લાવીને મહારાજને બેહાડ્યા. તેમને શ્રી હરિ પર અપાર પ્રેમ ભાવ હતો. અરસપરસ ઘણી મહારાજને અને એરણ સાહેબને વાતો થઈ. શ્રી હરિએ સાહેબને અમદાવાદમાં મંદિર કરવાની વાત કરી. સાહેબ અમારે એક સારું મંદિર અમદાવાદમાં કરવું છે. સાહેબે જેટલી જોઈએ એટલી જમીન આપવાની હા પાડી. કાંઈ વાંધો નહીં, કરો, જમીન દઈશું. પછી શ્રીહરિ ફરી જેતલપુર પધાર્યા. ત્યાં પૂનમ સુધી શ્રીહરિએ સૌને દર્શન આપ્યા, ઉત્સવ કર્યો. પછી મહેમદાવાદના હરિભક્તોની પ્રાર્થનાથી શ્રીહરિ લાલી કનીપુર ગામ થઈને મહેમદાવાદ પધાર્યા. પછી ત્યાંથી નીકળી ખાતરત, દેગામ, ડભાણ, કેરિયાવી, બામરોલી થઈ વડતાલ પધાર્યા. વડતાલમાં ગોમતી કાંઠે આંબાવાડિયામાં સભા થતી. સંધ્યા આરતી પછી શ્રીહરિ ઊભા થઈને ધૂન બોલતા. તે પ્રસંગે ગ્રંથકારે એવું કહ્યું કે શ્રીહરિ ધૂન કરતા તેમાં વચ્ચે કોઈ બીજી વાત કરતું નહીં. શ્રીહરિ જ્યારે ધૂન કરતા હોય ત્યારે સંતો હરિભક્તો ધૂનમાં તન્મય થઈ જતા કોઈ બીજી વાત વચ્ચે કરતા નહીં. ચાહે તેવી વાત હોય પણ તેને ભગવાનના નામ કરતા કોઈ અધિક જાણતા નહીં, માનતા નહીં. ચાહે એવી વાત હોય પણ ભગવાનના નામથી અધિક નહીં, ભગવાનના નામને સર્વોપરી જાણતા. એટલે ધૂનમાં ક્યારેય કોઈ બીજી ત્રીજી વાત નહોતું કરતું. ધૂનમાં વચ્ચે કોઈ સંતો વર્ણી કે હરિભક્તો વાત કરતા હોય તો શ્રીહરિ તે સાધુને સાધુ કહેતા નહીં, તે વર્ણીને વર્ણી કહેતા નહીં, અને એ હરિભગતને હરિભગત કહેતા નહીં, પણ પેટ ભરવા ખાતર ઘર છોડ્યું છે એમ કહેતા સંતોને. જે ભગવાનનો અનાદર કરે છે તેના ઉપર ભગવાનનો કોપ થાય છે. શું થાય છે? કોપ થાય છે. જે ભગવાનનું ભજન, સ્મરણ, ધ્યાન, કથા, કીર્તન અને વાતો વગેરેમાં જેટલો અનાદર રાખતા હતા તેનો તેટલો અનાદર અંતરિયામી કહેવાતા શ્રીહરિ રાખતા હતા. સાંભળી લેજો પરિવાર, મજા આવું વાક્ય છે. જે ભગવાનનું ભજન, ભજનમાં અનાદર, સ્મરણમાં અનાદર, ધ્યાનમાં અનાદર, કથા કીર્તનમાં અનાદર અને ભગવાનની વાતો વગેરેમાં જેટલો અનાદર રાખતા હોય તેનો તેટલો જ અનાદર અંતરિયામી ભગવાન રાખે છે. બોલો હારું એ આપણું. જેનામાં જેટલો દોષ હોય તેને દેખીને શ્રીહરિ પહેલા સૌને ચેતાવી દેતા કે ભાઈ આમાં આટલી નબળાઈ છે, આપણે ધ્યાન રાખજો, નહીં તો આપણામાં આવશે. જેથી તેમાં ક્યારેય શ્રીહરિનો દોષ આવતો નહીં, શ્રીહરિ તો કહી જ દેતા. 30 વર્ષ સુધી શ્રીહરિ કૃપા કરીને કરવા જેવી અને ન કરવા જેવી બાબતો જોઈ જોઈને વારંવાર કહેતા રહ્યા હતા. 30 વર્ષ સુધી કહેતા રહ્યા, તેના ગ્રંથો રચાયા છે. શ્રીહરિ સભામાં એવી વાત કરતા હતા કે સંત રૂપી જે દૈવત છે તે ભગવાનનો ગુણ છે, ભગવાનનો, અને કુસંભ રૂપી જે ગુણ છે તે કળિયુગનો ગુણ છે. ભાઈ, મર્યાદા, સુહૃદભાવ, સંપ અને દયા, આટલી વસ્તુ જ્યાં નથી રહેતી ત્યાં ચોક્કસપણે ભગવાન ક્યારેય રહેતા નથી. ભગવાનને રાખવા હોય તો એક મર્યાદા, બીજો અરસપરસ સુહૃદભાવ, એકબીજાનું હિત કરવાનો ભાવ, એને સુહૃદભાવ કહેવાય. સંપ, અતિ નિર્માનીપણે, દાસપણે એકબીજાની આગળ રહેવું. સમ અને દયા, એકબીજાને ખરે ટાણે મદદ કરવી. આ ચાર વાના જો ન હોય તો ત્યાં ભગવાન રહેતા નથી. ભગવાન રાખવા છે તો આ ચારેય વાના રાખો. ચારેય વાના યાદ તો પહેલાં રાખી પછી જીવનમાં ઉતારીશું. મર્યાદા, સુહૃદભાવ, સંપ અને દયા, એ ચાર હોય ત્યાં ભગવાન ચોક્કસપણે રહે છે. એ ચાર ન હોય ત્યાં ભગવાન રહેતા નથી. અને પછી ધર્મ ઇત્યાદિ સદગુણો તો કહેવા પૂરતા રહે છે. આ ચાર ન રહે ત્યાં ભગવાન ન રહે. પછી જે દેખાય છે ને, સત્સંગને, ધર્મને, નિયમને, બંઠાય છે, એ બધી દેખાડાની હોય, કહેવા પૂરતી. બાકી ત્યાં ભગવાન ન હોય. એક વાત યાદ રાખો, પરંતુ મર્યાદા, સુહૃદભાવ અને સંપ વિના તેની કાંઈ મોટપ દેખાતી નથી. ઓલા બધા ગુણોની, સત્સંગની હો, દેખાડા ના હોય ને, એની કાંઈ પણ કિંમત નહીં. જેનામાં મર્યાદા, સુહૃદભાવ અને સંપ હોય છે તેની મોટાઈ તો ઘણી ભારે કહેવાય છે. સંતો અને હરિભક્તો વડતાલમાં 7 દિવસ સુધી રહ્યા. ત્યાં સુધી શ્રીહરિના સૌએ દર્શન કર્યા અને તેમની આગળ શ્રીહરિએ હારી હારી બહુ વાતો કરી. શ્રીહરિ પહેલા કીર્તન ગવરાવતા અને પછી વાતો કરતા. રોજ 7 દિવસ સુધી આવું સુખ આપ્યું. એક દિવસ શ્રીહરિએ સભામાં કહ્યું, હે સંતો ભક્તો, એક ભગવાન, બીજા સંતો અને ત્રીજા હરિભક્તોમાં જેટલો ભાવ રહે છે તેટલો તેનો મોક્ષ થાય છે, તે ભાવ બતાવી દે છે. આ વાત આવી, ભાવ બરાબર મોક્ષ, બાજરા બરાબર જામુડા, ભાવ બરાબર કલ્યાણ. ભાવ હી તામે જેતી કસર રખત હે જીતની જેવું, મોક્ષ તામે તેતી કસર રહત હી દેખ પરત. ભાવમાં જેટલી કસર રાખે છે તેને તેટલી મોક્ષમાં કસર રહે છે, રહે છે, રહે છે, ની દેખાય આવે છે. જેનો જેવો ભાવ હોય છે તેનો તેવો મોક્ષ થાય છે. શું કીધું?
ભાવ જૈસે જાહી તૈસે મોક્ષ હોત તેહી. ભાવ જૈસે જાહી તૈસે મોક્ષ હોત તેહી. અરે ભાવ જૈસે જાહી તૈસે મોક્ષ હોત તેહી. ભાવ જૈસે
ભલે ભલે ભલે
તૈસે મોક્ષ હોત તેહી.
ફેર રહાહી
યા મેન ફેર રહાહી
યા મેન ફેર રહાહી. આમાં જરાય ફેર નહીં પડે.
યા મેન ફેર રહાહી.
સત્ય કહત રહે જિસ વિધા.
સત્ય કહત રહે જિસ વિધા.
હાજી સત્ય કહત રહે જિસ વિધા.
સત્ય કહત રહે જિસ
વિધા. જેવો ભાવ પૂરનો આ છેલ્લો સાર છે. 19મા પૂરનો છેલ્લી વાત. અદ્ભુત. માટે ભાવ વધારો, ભાવ વધારો, ભાવ વધારશે તો કલ્યાણ સારું થાય. મહારાજ કે આ જેવી છે એવી સત્ય કહીએ છીએ વાત. આ વાત હાવ સાચી છે. ભાવ પ્રમાણે મોક્ષ, ભાવ બરાબર કલ્યાણ. પછી શ્રીહરિ વરતાલ થી નીકળી, સાંભળજો, રાવલી મેળાવ પીપળાવ નાર રામોલડી ઉંટવાડા બુદ્ધેજ ગોરાડ ગોલાણા મોટીબોરું નાનીબોરું ભોળાદ કમિયાણા પચ્છમ ખસ્તા રોજકા જિંજર પરબડી ભીમનાથ પોલાપર રોજિત કુંડળ અમરિયાળા કારિયાણી જિંદાવદર નિગાળા ઉગામેડી થઈ માક્ષર સુચના દિવસે ગઢપુર પધાર્યા અને જીવાખાચરના પૂછવાથી શ્રીહરિએ પોતાના વિચરણની બધી લીલા એમને કઈ સંભળાવી. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે 19 પુર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ.